પ્રણામ. શ્રી મેલબર્ન શ્વેતાંબર જૈન સંઘના ઉપક્રમે મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી વિરચિત શ્રી શાંત સુધારસ ગ્રંથ આધારિત એક સ્વાધ્યાય પર્વનું આયોજન તારીખ 3-6 એપ્રિલ 2015ના રોજ મેલબર્ન ઓસ્ટ્રેલિયા ખાતે થયેલ હતું. આપણા સૌના ચિત્તમાં પ્રભુની આ સુંદર વાણી દેવગુરુના પ્રભાવે સ્થાપન થઈ સતત વૃદ્ધિ પામે એવી મંગળ કામના સાથે શ્રી દીપકભાઈ બારડોલીવાળાએ આ 16 ભાવનાઓનું સુંદર વિવેચન કરેલ. તો ચાલો સાંભળીએ આ સ્વાધ્યાય પર્વના 11 ચરણોમાંનું ચરણ પહેલું.
કેટલા બધા રોગ શુદ્ધ રાગના શ્રવણથી દૂર થઈ શકે છે. ભગવાન મહાવીર એમની દેશના ચાલે તે વખતે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રશ્રી મહારાજનું વચન છે વિતરાગ સ્તોત્રની અંદર, માલવ કૈશિકી મુખ્ય ગ્રામ રાગ પ્રવિતિત તવ દિવ્ય ધ્વનિ પીતો હર્ષક ગ્રીવે મૃગે રતિ તવેન્દુ ધામ ધવલા ચકાસ્તિ ચમરાવલી હંસા લીલી વક્ત્રાભ્ય કરી ચેરા પરાજય. આનો અર્થ ભગવાન દેવજ્ઞાન પામે પછી એક પણ ક્ષણ દિવ્ય ધ્વનિ વગરનો હોય. ભગવાન જ્યારે દેશના આપે ત્યારે માલવ કૈશિકી નામનો પણ રાગ છે અને પ્રચલિત વાત માલકો શબ્દ છે, બંને વાત મળે છે. પણ એ બધા રાગોથી વાતાવરણ આખું ભરેલું હોય. કેમ? કે સંસારી માણસને પાંચ ઇન્દ્રિયના અનુકૂળ વિષયમાં સરળતાથી પ્રવેશ થાય, પણ શુદ્ધ રાગની એક તાકાત છે કે ભાષા ન ખબર હોય, બીજું ના ખબર હોય, પણ એ રાગના સૂર ધીમે 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 ચિત્તની અંદર આપણને સ્થિર કરે. આજે પહેલા પ્રારંભમાં બે રાગ આવશે, એક ભૈરવ રાગ. રચના કરી હશે એ કેટલા આ વિષયના પ્રાગ્રહ હશે, કારણ કે રાગોની અંદર શુદ્ધ રાગ જે કહેવાય એમાં એક રાગ છે ભૈરવ રાગ, અને એનાથી એમણે શરૂઆત કરી. સાદો અર્થ શું થયો? વિચારણા. તો કેમ વિચારણા? તો ભગવાને એક બહુ સુંદર વાત કરી છે કે આ સંસારમાં આપણે 90% કર્મો સામાન્ય રીતે વિચારણા થકી બાંધીએ છીએ. ફિઝિકલી કર્મો સારું કે નરસું તો ગણતરીનું કહી શકીએ, વાણીનું કર્મ સારું કે નરસું બહુ ગણતરીનું કરી શકીએ. આ વાત સાચી કે ખોટી? એક વાત તમને બીજી પણ કહું કે આખા સ્વાધ્યાયમાં તમારી ને મારી ગતિ સાથે ચાલશે. કઈ પણ તમને મનમાં સહેજ પણ આના રિલેટેડ મનમાં તો સંકોચ વગર આંગળી પણ ઊંચી કરી શકો. આશય એટલો જ છે કે મૂળ વિષયને અનુરૂપની વાત હોય તો. કારણ આજે આ દરિયા કિનારે બેઠા બેઠા જ્યાં સુધી ભગવાનની વાણી ન મળે ત્યાં સુધી આપણે અહીં બેસીને શું વિચારીએ ખબર છે? ઓહો, દરિયો કેવો સરસ, પ્રકૃતિ કેટલી સુંદર, શું હવા, શું ઉજાસ. જેમ જેમ સાંજ સુધારસ, સુધાનો અર્થ સુધા એટલે અમૃત. સુધાનો અર્થ સુધા અમૃત. અમૃતનો અર્થ શું? જેના થકી મોત ન આવે, અમર બની શકાય એને શું કહેવાય? અમૃત. તો ભગવાન એમ કહે છે કે જે શાંત બને છે એમાંથી જે અમૃત ઉત્પન્ન થાય છે એનાથી જન્મ જરા મરણનું સમાપન થાય છે. અત્યારે આ દરિયો આપણે જોયો, હવે આ જ પહેલી ભાવના કે બીજી ભાવના કે ત્રીજી ભાવના એમાંથી પસાર થઈશું ને પછી. હું તમને અતિશયોક્તિ માટે નથી કહેતો, પણ પ્રામાણિકપણે કહું છું કે તમે વહેલી સવારે કાલે અહીં બેઠા હશો અને તે વખતે તમને આ દરિયો જોતા જ આખો સંસાર યાદ આવશે. એ ઉપકાર કોનો? દિલીપજી મહારાજ. આખો દરિયો જોતા જોતા આપણને યાદ આવશે, ઓહો હો હો હો, જેમ આનો કોઈ છેડો જ નથી, જેમ આનો કોઈ અંત જ નથી, એમ મારી જન્મ જરા મરણની યાત્રા સ્વાધીન છે, કર્મ ભૂતકાળમાં બંધાઈ ગયા હશે તે ભોગવવા માટે કેટલાક અંશમાં બંધાયેલા છે. તો અત્યારે જે પુરુષાર્થ કરવાનો છે એ શાનો કરવાનો? જે સ્વાધીન છે તેનો, જે પરાધીન છે એની અત્યારે ચર્ચા નથી કરવી, પણ જે સ્વાધીન છે મારા હાથમાં છે વિચારણાની એક વખત ટેવ પડે પછી ગમે તેવા મોટામાં મોટા દેખાતા સંજોગ આપણી આગળ નાના બની જાય. અને વિચારણાની આવડત ન હોય તો નાનામાં નાની ઘટના આપણા માટે બહુ મોટી બની જાય. વાત સાચી કે ખોટી આપણને ખબર પડે કે આ તો હોઈ શકે, થઈ શકે, ચાલશે. મેં તમને વાતના પ્રારંભમાં મને એક સ્મરણ inktalk.com કરીને એક વેબસાઇટ છે, inktalk.com, અને એ વેબસાઇટ ની અંદર એક ઘટના છે. અરોણીમાં કે શું નામ હતું, એક સ્ત્રી એટલે 22-23 વર્ષની લગભગ ઉંમરે એક ટ્રેનમાંથી ચેઇન એની ગળામાં જે સોનાની હતી એને ખેંચવા માટે 4-5 જણે પ્રયત્ન કર્યો. ચેઇન ન આપી એટલે એને ચાલુ ટ્રેને ફેંકી દીધી. સામે બીજી ટ્રેન આવતી હતી, એ ટ્રેનની ઉપર એ અથડાય છે અને અથડાવાના કારણે નીચે પડે છે. પગ ઉપરથી ટ્રેન નીકળે છે, પગ છૂટો પડે છે. એક રાતમાં 45 ટ્રેન અપડાઉન થાય છે. કેટલી કેટલી ઊંઘ નથી આવી ને? 45 ટ્રેન અપડાઉન થયા પછી તે દિવસે રાત્રે પોતાના છૂટા પડેલા પગની અંદર ના માઉસને ખાવા માટે ઉંદરડાઓ જે રેલવેના ટ્રેક પર ફરે છે એને પોતે જોઈ રહી છે. કેટલી ઉંમર છે? 22-23 વર્ષ. આખી રાત એની પસાર થાય છે. સવાર પડે છે, લોકો આવે છે, દવાખાને લઈ જાય છે, સ્પોર્ટ્સ વુમેન હતી એને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લઈ જાય છે. 3 કે 4 મહિનાની ટ્રીટમેન્ટ થાય છે. એક પગ આર્ટિફિશિયલ, સ્પાઇનમાં બધી સર્જરી. બધા હોસ્પિટલમાં એક જ વાત કરે કે હવે આની જિંદગી શું. હવે તો કોઈ સાદી નાની નોકરી કરી અને પોતાનું જીવન એને પૂરું કરી નાખવું પડશે. એ વખતે બેડ ઉપર એ છોકરી વિચાર કરે છે, જો વિચારવાની તાકાત શું છે એની વાત કરે છે. એ છોકરી એ વિચાર કરે છે કે મારે લાચારીથી જીવન જીવવું નથી, તો હું એવું શું કરું કે જેના કારણે કોઈ મને લાચારીની નજરે જુએ નહીં. અને ત્યાં પથારીમાં સૂતા સૂતા શી ડિસાઈડેડ કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે. આપણી બુદ્ધિ અને આપણું મન એટલું બધું આપણને છેતરે છે, અને છતાં એ જ બુદ્ધિ એ જ મનથી ભગવાન અને ભગવાનની વાણીને સમજવાની બાળ ચેષ્ટા આપણે કરતા હોઈએ છીએ. કંઈ પણ શાસ્ત્રની કંઈ પણ સરસ વાત આવે ત્યારે માર્ક કરજો, ઊંડે ઊંડે આપણું મન શું કહે ખબર. આ તો તે સમયની વાત, અત્યારે આવું બધું ન હોય, આવું થાય કે ન થાય. અને જેને ધર્મ પણ હજી મળ્યો નથી આ અર્થમાં, પણ કેવળ આત્મસન્માન સન્માનની દ્રષ્ટિથી એના મનમાં વિચાર આવ્યો કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે જેથી મને કોઈ લાચારીની દ્રષ્ટિથી જુએ નહીં. અને તે વખતે હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી સ્ટ્રેટ ઘરે જવાને બદલે એ બચેન્દ્રી પાલની પાસે જાય છે. એક વાત તમને કહું, ઘણા જાણકાર એમ કહે છે ને કે સ્વપ્ન એટલે એમ નહીં કે ઊંઘમાં આવે. સ્વપ્ન એટલે શું? હા, જે તમને ઊંઘવા ન દે. એક વાર અંદરથી એવું સ્વપ્ન આવે કે મારે નિર્મળ બનવું છે, મારે જીવનમાં શાંત સુધારસ પામવું છે, પછી ઊંઘવાનો દે અર્થ એટલો મજાનો છે. તમને ને મને આશ્ચર્ય થશે, 2011ની સાલમાં આનો એક્સિડન્ટ લગભગ, અને 2013 કે 2014ની સાલમાં એ છોકરીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું. પગ આર્ટિફિશિયલ, સ્પાઇનમાં સર્જરી. કોઈ પણ માણસ એને જોઈને એમ કહે કે આને ચાલતા પણ ન ફાવે. એ માઉન્ટ એવરેસ્ટ એણે સર કર્યું. પછી એણે નક્કી કર્યું કે દરેક કોન્ટિનેન્ટલના જે હાઈએસ્ટ પીક હોય ત્યાં મારે જવું છે. એટલે પછી આફ્રિકાના કિલીમાંજારોમાં ગઈ, અને ગયે વર્ષે નવેમ્બરમાં પ્રાય ઓસ્ટ્રેલિયામાં એ છોકરી આવી, અને ઓસ્ટ્રેલિયાનો જે પીક હશે ત્યાં એણે સર કર્યું. મારી વાત એટલી છે, મનની વિચારણાની તાકાત શું છે. આખો આ શાંત સુધારસ ગ્રંથ એ આપણા પોતાના મન સાથેનો સંવાદ છે, આપણા મન સાથેની વાત છે. એટલા સુંદર શબ્દોમાં વિનય વિજય મહારાજ એટલા પ્રેમથી આપણને બરડા ઉપર હાથ ફેરવી અને માં અથવા પિતા જે વાત્સલ્યથી સ્નેહથી આપણને એમ કહે કે બેટા આમ ન કરીશ, બેટા આમ કરજે, એનાથી વધારે વાત્સલ્યથી મૂઢ મુહ્યસી મુદા, મૂઢ મુહ્યસી મુદા, એટલા સુંદર વચનોથી આપણને અંદરથી એમ કહે છે કે તું મૂંઝાઈશ નહીં, તું મૂંઝાઈશ નહીં, તારી વિચારવાની દ્રષ્ટિ જે છે એને તું જો થોડી નિર્મળ બનાવશે તો સંસારની કોઈ પણ પરિસ્થિતિ એની અંદર તને કોઈ પ્રકારે અંદરથી કોઈ અસ્વસ્થ કરી શકશે. આનાથી વધારે વચન શું જોઈએ? કોઈ રૂપિયા આપે તો એ તો થોડા દિવસોમાં ખર્ચાઈ જાય. કોઈ એના ઘરે આશરો આપે એ તો થોડા દિવસ પછી ભારરૂપ પણ બને. કોઈક આપણને સરસ મજાના દહીંના થેપલા બનાવી આપે તો એ કદાચ 24 કલાક, 36 કલાક ચાલી શકે કદાચ. પણ વિનયજી મહારાજ એવું ભાતું આપે છે કે આ જીવનના છેલ્લા શ્વાસ સુધી નહીં, જ્યાં સુધી મોક્ષ ન પામીએ ત્યાં સુધી જે ક્યારેય આપણો સાથ ન છોડે એવા વચન આપણને આપે છે. કેટલી કરુણા એ મહાપુરુષોની. જગતગુરુ હીરસુરી મહારાજ
જેમણે અકબર બાજા અને રાજાને પ્રતિબોધ કરેલો, એમની ઉજ્જવળ પરંપરામાં આ મહાપુરુષ થયેલા. અને એ મહાપુરુષે પોતાના જીવનના ઉત્તરાર્ધમાં, એટલે કે જીવનના છેલ્લા વર્ષોમાં, સમગ્ર શાસ્ત્રોના સાર રૂપે ચિત્તને કેવી રીતે બનાવી શકાય ઉત્તમ. અને એક વાત તમને કહું, આપણે બહારથી જે કંઈ પણ જીવીએ છે એમાં સંજોગ કારણભૂત બને, પણ આપણે અંદરથી જે વિચારીએ છીએ એમાં આપણી સમજણ જ કારણભૂત છે, એમાં બીજું કોઈ નહીં. તો અંદરથી વિચારવાની આદત શું છે? સાચું કહું, આખા દિવસમાં 24 કલાકમાં 24 સેકન્ડ ખરી કે જેમાં આપણને આપણા આત્માનો વિચાર આવ્યો હોય, 24 સેકન્ડ. અહીં મંગલાચરણમાં આચાર્ય ભગવાન પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબે બહુ સુંદર એક વચન મૂક્યું છે 7મા નંબરના પાના પર. ક્ષણમાત્મ વિચાર ચંદન ધ્રુમ વાતોર્મી રસાહ સ્પૃશંતુમાં, કે મારા, હા પુસ્તક તમારા હાથમાં છે જ, બધા સાથે લો, કે 24 કલાકમાં મારા આત્માના ચંદન વૃક્ષમાં થઈને આવતો એક વિચાર, એનાથી મારું ચિત્ત સ્પંદિત થાવ. આખા 24 કલાકમાં આપણને કોઈ એમ કે તમે ધર્મ કરો એટલે કે દેરાસર જાઓ, તો કદાચ આપણી ક્ષમતા પણ નથી, આપણી રુચિ પણ એવી નથી, અને આપણા સંજોગ પણ એવા નથી. પણ સવારે જાગીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં આત્માનો વિચાર આવે એવી ક્ષણ કેટલી. અને એટલે જ આ મંગલાચરણના શ્લોકો જે છે આપણે બધા સાથે ગાન કરીએ. પાના નંબર 2માં મંગલાચરણ શરૂ થાય છે, શાંત સુધારસ ગીત, પાના નંબર 2.
નિરંદ્રે ભવ કાનને પરિગલ, નિરંદ્રે ભવ કાનને પરિગલ, પંચાશ્રવાંભોધરે સ્વામ ભોધરે, નાના કર્મલતા વિતાન ગહને, નાના કર્મલતા વિતાન ગહને, મોહાંધકારો દૂરે, મોહાંધકારો દૂરે, ભ્રાંતાનામિહ દેહીનામ સ્થિર કૃતે, ભ્રાંતાનામિહ દેહીનામ સ્થિર કૃતે, કારુણ્ય પુણ્યાત્મભી, કારુણ્ય પુણ્યાત્મભી, તીર્થે સે પ્રથિતા સુધા રસ કીરો, તીર્થે પ્રથિતા સુધા રસ કીરો, રમ્યા ગીર પાંતુવ, રમ્યા ગીર પાંતુવ.
એની સામે ગુજરાતીમાં આ જ છંદમાં સદગુણ સુરી મહારાજે એ જ છંદમાં એનો ગુજરાતી અનુવાદ, અને એમાં બધા સાથે બોલીએ,
જ્યાં પંચાશ્રવ મેઘ તાંડવ કરે, સંસાર રૂપી બને, ને જ્યાં કર્મ વિલતા વિતાર વિનશે જ્યાં મોહ અંધાર છે ત્યાં ભૂલ્યા ભમતા પ્રવાસી જનરે કારુણ્ય શ્રેયસ્કરા શ્રી તીર્થંકરની સુધારશ્વરી રક્ષા કરો આગિરા.
આસાન સુધારસ ગ્રંથનો પહેલો શ્લોક તમે જોજો. કોઈ પણ ગ્રંથ, કોઈ પણ મહાપુરુષ રચના કરે ત્યારે મંગલ સ્વરૂપે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે. અહીં આ ગ્રંથની વિશેષતા છે. અહીં કોઈ તીર્થંકરોને વ્યક્તિગત સ્મરણ ન કરતા તીર્થંકરોની વાણીને મંગલ તરીકે પહેલા શ્લોકમાં લીધી છે. અને એટલી સુંદર રીતે એમણે એમ કહ્યું કે આ સંસાર, હવે આનું શબ્દ ચિત્ર જોજો. રાત્રિના સમયે આ તો બહુ સેફ અને વ્યવસ્થિત આયોજન વાળી જગ્યા છે, પણ કોક એક જંગલમાં ભૂલા પડ્યા હોય એવો અનુભવ ક્યારેક કર્યો હોય તો આનો અહેસાસ થાય. લાઈટ હોય નહીં, ડરામણા પશુઓના અવાજો આવતા હોય, અંધારું ઘોર હોય, પ્રગાઢ, આખું જંગલ એવું ગાઢ છે અને તેની અંદર અનેક કર્મની વેલડીઓ, એટલે વેલડીઓથી આખું વાતાવરણ રસ્તો ન દેખાતો હોય એવા કોક જંગલમાં ભૂલા પડીએ, જ્યાં ન મોબાઈલ, જ્યાં કોઈ માઇલસ્ટોન નહીં, કોઈ કશું જ નહીં, અને એમાં ક્યાંક ભૂલા પડ્યા હોઈએ, તેવા સમયે ભૂલા પડેલા જીવને, હવે તમને કહું, આ ભૂલું પડેલું બીજું કોઈ નહીં, આપણે પોતે છે. આજે આ શાંત પ્રકૃતિના પરિસરમાં બેસી અને આપણી જાતને પૂછીએ કે ખરેખર આપણને આનો અહેસાસ ક્યારેક થાય છે કે આપણે ભૂલા પડ્યા છીએ, ક્યાં જન્મ લેવાનો, કઈ ગતિમાં જવાનું, ક્યાંથી ક્યાં રવાના થઈ જવાનું, કોની સાથે ભેગા થવાનું, કોની સાથે છૂટા પડવાનું, આખી જે ગતિ છે એમાં ભૂલા પડેલા આપણા જેવા જીવને, સરસ શબ્દો શું વાપર્યા, એમના હિત માટે કરુણાસભર ભગવંતોએ બતાવેલી વાણી એ આપણી રક્ષા કરો. આ પહેલું મંગલાચરણ કર્યું છે. એના પછીનું જે ગુજરાતી છે એ પણ બધા સાથે મંગલાચરણના શ્લોક સ્વરૂપે લઈએ. શુભ નિમિત્ત વિના હિત ના સ્ફુરે, બુદ્ધ જનો પણ તે શુભ આચરે, સમ સુધારસ ભાવ વિના ખરે, વિષમ આ જગમાં સુખ ના મળે, જગત ના દવ થી મન જો બળે, સુખ અનંત મહી મન જો બળે, સુમતિ આચર તો શુભ ભાવના, વિચર શાંત સુધા રસ મા સદા, સુમનયા શ્રુત પાવન ભાવના, હૃદય માં ધર આ સમતાલતા, સુજન અંતર મૌ એક માળસી, તિમિર મોહ તણા હરતી સદા,
અશુભ જે પરિણામ દવે બળે મન તણી ધરતી નર જે હરી વિષય લોલ પુતે મન મારે પ્રશ્રમ અંકુર શો પ્રગટે ખરે જેણે જીનેશ વચનામૃત પાન કીધા જેણે વિવેક સરના શુભ વારી પીધા જે ભાવના સુરલતા નહીં દૂર રાખે તે ભાગ્યવંત શમના સુખને જ ચાખે અનિત્ય અશરણ ભાવના ચેતન નિત્ય વિચાર ભવસ્થિતિ એકત્વને અન્યત્વય સૂચિષા આશ્રવ સંવર નિર્જરા ધર્મને લોક બોધિ મૈત્રી પ્રમોદને કરુણા માધ્યસ્થભા
પ્રસ્તાવના કરી ક્યારેક ક્યારેક સંસ્કૃત ગાઈશું ક્યારેક ક્યારેક ગુજરાતી ગાઈશું ક્યારેક ક્યારેક અર્થ ગાઈશું પણ ગાતા 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 આપણી ભીતરમાં કંઈક સંભળાય એવી ભગવાન પાસે કોશિશ કરશું મંગલાચરણમાં કેટલો સુંદર એમણે એક અર્થ વિસ્તાર આપ્યો ની જરૂર શું શા માટે હું આ વાત કરું છું ગુજરાતી ભાષામાં એક સરસ પ્રયોગ છે ખબર છે એ વાતને મારી નાખનારું ઝેર છે ખબર છે શબ્દ જે છે ને એ વાતને મારી નાખનારું ઝેર છે આપણી મોટી તકલીફ શું ખબર ક્યારેક કાને પડી ગયેલા થોડા શબ્દો હોય ક્ષમા મૈત્રી કરુણા એટલે કોઈ ક્ષમાની સહેજ વાત કરે એટલે આપણું 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 મન શું કે તરત ખબર છે કોઈ વાત શરૂ કરે કે અયમુત્તા નામના એક મુનિ હતા એટલે તરત જ આપણું માઇન્ડ આખી વાર્તા આપણને ખબર જ છે એમ કરીને વાત આપણા મનમાં ભી કરી નાખે છે જાણકારો એમ કે છે ક્યારે પણ કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે તદ્દન રોમાંચિત થતા આવડે હે શું વાત કરો છો આવું આવું હોય શું વાત કરો છો આમ ભગવાને આમ કહ્યું છે એવું રોમાંચિત થતા આવડે તો એને પામવાની આપણને પાત્રતા આવે એટલે ગૌતમ સ્વામી ભગવંતનું આપણે પુણ્ય સ્મરણ કરીએ કે જે ગૌતમ સ્વામી ભગવાનને ચાર ચાર જ્ઞાનના ધણી હોવા છતાં કોઈ આવીને એમ પૂછે કે પ્રભુને પૂછો ને કે ગતિ કેટલી તો જેને ચાર ગતિનો જવાબ આપતી વખતે પ્રભુને પૂછે અને પ્રભુ એમ કહે કે હે ગોયમ સંસારમાં ગતિ ચાર તો જેને સાંભળતા રોમાંચ થાય હે મારા પ્રભુએ કહ્યું કે આમાં સંસારમાં ગતિ ચાર છે તો મજાની વાત શું છે ખબર અહીં પ્રશ્ન ગતિનો નથી અહીં ચારનો નથી પણ પોતાના અસ્તિત્વના વિસર્જનનો ઉત્સવ છે જ્ઞાન લેવા માટેની આ પ્રારંભિક ભૂમિકા કે હું કશું જ નથી માટે મને જે મળે છે એના માટેની રોમાંચિતતા આવે અહીં મંગલાચરણમાં એટલા સુંદર એમણે વચનો આપ્યા કે ભલે તમે વિદ્વાન હો તમે શાસ્ત્રના ખૂબ જાણકાર હો સમાજમાં તમારી ખૂબ પ્રતિષ્ઠા હોય 5-25 સોસાયટીમાં તમે પ્રેસિડેન્ટ હો મિલિયન્સ બિલિયન્સ એવા જે કંઈ આંકડાઓ કહેવાય એ બધા આંકડામાં રોજ તમે રમતા હો તમારી સંસારની કહેવાતી ભાષામાં તમે બધી રીતે પરિપૂર્ણ હો. દીકરા સરસ છે, દીકરીઓ સરસ છે, સરસ ઘરોમાં ગોઠવાઈ ગઈ છે. ઘણીવાર આપણે સરળતાથી સાદી ભાષામાં એવો શબ્દ પણ વાપરીએ, અમારે તો ભગવાનની લીલા લહેર છે, બધું બરાબર છે. વાસ્તવિક રીતે એ બધું હોવા છતાં અહીં શબ્દ વાપર્યો છે, જો તમે શુભ ભાવનાઓમાં નથી રમતા તો તમે આ અમૃતનો આસ્વાદ નહીં મેળવી શકો. તો કે કેમ? ત્યારે એમણે સરસ વચનો આપ્યા, ન ચ સુખમ કૃષમપ્ય મુના વિના. આ સંસારમાં આવી ભાવના જેની પાસે નથી એને અંદરથી, તમને પેલી વાત ખબર છે ગુજરાતીની અંદર, ડોક્ટર આઈકે વીજળીવાલા કરીને લેખક છે, ભાવનગરના છે, અને એમાં એમણે મોતી વિચારો, મનની શાંતિ આવા બધા પુસ્તકો લખ્યા છે. એમાંની એક ઘટના બે મિનિટ માટે યાદ આવે છે. એક માણસ પોતાના સંસારના તકલીફથી દુખી થઈને એને ખૂબ ઈચ્છા થઈ કે એના કરતા મરી જવું સારું, અને એટલા માટે એ માણસે આયુષ્ય પૂરું થાય એવી દવા લઈ આવ્યો. દવા ભૂલથી ડુપ્લિકેટ આવી એટલે ઊંઘ ચડી, આયુષ્ય પૂરું ન થયું. એમાં એને સ્વપ્ન આવ્યું, અને સ્વપ્નમાં શું એને જોયું કે ભગવાન એની સામે ઉભા છે. એટલે ભાઈનો બળાપો અંદર ભેગો થયેલો હતો, એટલે ભગવાનને કહે છે શું આવું જીવન આપ્યું, કેટલી તકલીફ, પત્નીની તકલીફ, બાળકોની તકલીફ, પૈસાની તકલીફ, જો મારી આજુબાજુ તો લોકો કેટલા સુખી છે, મને જ તકલીફ. એટલે જાણે ભગવાન હસતા હસતા એને એમ કહે છે કે તને એક છૂટ, ડિસ્કાઉન્ટ, તારું જે દુઃખનું પોટલું છે એ તું મારી પાસે મૂકી જા, પણ આ સંસારમાં કોઈનું ને કોઈ પોટલું તો તારે રાખવું જ પડશે, તો તું બીજાનું તને જે ગમતો એનું પોટલું તું લઈ લે. પેલાને થયું કે વાત તો, સ્કીમ તો સારી છે, એક્સચેન્જ ઓફર, હા સ્કીમ સારી લાગી ને, કે ભાઈ તારું જે તને દુઃખ લાગે છે એ પોટલું તું અહીંયા મૂકી દે, અને તને જે સુખીમાં સુખી માણસ લાગે છે એનું પોટલું તું લઈ જા. પેલો કે ભગવાન કન્ફર્મ? કે હા કન્ફર્મ, અમારે તારી જેમ સહીની જરૂર નથી પડતી. પેલા એ તો પોતાનું પોટલું મૂકી દીધું, અને એની બાજુમાં દીપકભાઈ રહેતા હતા, એને એમ લાગતું દીપકભાઈ તો બહુ સુખી, એના ઘરે આટલી ગાડી છે, એનો બંગલો છે, એની આમ છે તેમ છે, અને જીવ પોટલું ખોલ્યું એટલે ખબર પડી કે ઉપરની સરસ મજાની દેખાતી દુનિયાની વચ્ચે રાત્રે પીડામાં રજાઈમાં આડોડતા દીપકભાઈ, એ દુઃખ એને જોયા. ઊંઘની ગોળીઓની ડબ્બીઓ પૂરી કરે પછી પણ ઊંઘ એક કલાક પણ ન આવે, અને એની વિરહની તકલીફ એને જોઈ, અને એને એમ લાગ્યું કે આના કરતા તો મારી તકલીફ ઓછી લાગે છે. પોટલું બંધ કર્યું, ભગવાન આ નહીં, બાજુમાં મુકેશભાઈ, આ નામ હું કોઈ પણ દઉં છું, પણ ટૂંકમાં ચાર પાંચ પોટલા એને ખોલ્યા. છેલ્લે કન્ક્લુઝન શું આવ્યું? મને સાંજ સુધારસના એક એક પાનામાં એટલો આનંદ આવ્યો છે, તમારા નિમિત્તે અત્યારે પસાર થાઉં છું ત્યારે, એટલે એક પણ મિનિટ બીજા વિષયમાં જવું નથી, પણ એનું કન્ક્લુઝન કહું. જે પાંચ દસ પોટલા ખોલ્યા ને પછી એને કહ્યું કે ભગવાન તમને વાંધો ન હોય તો હું મારું જ પોટલું લઈ જાઉં. યુ ગોટ ધ પોઈન્ટ? ભગવાન કે લઈ જા, લીધું. અડધે રસ્તે ગયો ને પછી એને યાદ આવ્યું, એટલે પાછો ગયો કે ભગવાન આ બધાના પોટલા અહીં છે ને, મારું પોટલું કેમ મારે લઈ જવાનું થયું? અને ત્યારનો જે ઉત્તર છે એ આપણો આજનો મંગલાચરણનો પ્રાણ છે. એમણે ઉત્તર આપ્યો કે બેટા એ જ તો તારી તકલીફ છે, આ બધાને પણ તકલીફ ઓછી નથી, પણ એ બધાએ મારી પાસે પોટલું મૂકી રાખ્યું છે, અને તું 24 કલાક લઈને ફરે છે એટલે તને ભાર લાગે છે. 24 કલાક કોઈ મળ્યું નથી, કેમ છે તબિયત, કેમ છે, આટલું વ્યવહારથી પૂછ્યું હોય. અને એની આગળ આખી રામાયણની બધી ચોપાઈ શરૂ થાય. 3 મહિના પહેલા આમ થયું, પછી આમ થયું, પછી ફલાણા ડોક્ટરને બતાવ્યું. પેલા ભાઈ તો વ્યવહારથી પૂછેલું હતું, એને તો ઓફિસ જવાનું મોડું થતું હતું. હા, અને તે વખતે પેલા ભાઈ એક પછી એક કહેજો કે હજુ તમારો બાલકાંડ બાકી છે, હજુ તો સુંદરકાંડ બાકી છે, એમ કરીને એટલી લાંબી કથા કરે જેની કોઈ જરૂર નહોતી. આ દુનિયામાં પોતાની વેદના બે જ જણને કહેવી, આ વાત સાંજ સુધારસની અંદર પાયામાં છે. આ દુનિયામાં પોતાની વેદના બે જ જણને કહેવી, એક જેનામાં આ દૂર કરવાનું સામર્થ્ય હોય, અને બીજું જે આમાંથી પસાર થયો હોય. ત્રીજા માણસને આપણી વેદના જ્યારે કહીએ ત્યારે કાં તો એ મસ્કરીનું કારણ બનાવે, અને કાં તો આપણને લાચારની નજરથી જુએ. આ સંસારમાં પોતાનું દુઃખ, પ્રાય કરીને મુકેશ જોશી એનું કાવ્ય છે, કોઈની જાજુ નજીક નહીં જાઓ, અંતર અદકેરું જાળવતા આવડે તો સંબંધો ફૂલે નહીં ફાલે, એક બે જણ હૈયા સોંસરવા રાખીને બાકીનાને રામ રામ ચાલે. હા, એક બે જણ હૈયા સોંસરવા રાખી, બે જગ્યા એવી હોય કે જ્યાં જેવા હોઈએ તેવા પ્રગટ થઈએ, પણ એ સિવાય બાકીનાને રામ રામ ચાલે. કેમ છો, મજામાં, સરસ, ધંધો પાણી સરસ ચાલે છે, નથી એ ધંધો આપવાના, નથી એ ધંધો લેવાના, અને એની આગળ કથા કરવાની. 3 મહિનાથી મંદી છે, નથી આપણે જે માલ રાખીએ છીએ લેવાના, નથી એ માલ આપણને આપવાના, અને છતાં એની આગળ કહીએ કથા, શું કરીએ, 3 મહિનાથી ધંધો બહુ મંદો છે. એ પેલો બહાર જઈને શું કહેશે, પેલા ભાઈનું આવી બન્યું છે બિચારા, વગર લેવે દેવે. એટલે સરસ વાત કરી, આ સંસારમાં આપણી વેદના દૂર કરવાની તાકાત એકમાત્ર ભગવાનમાં છે. જવું હોય તો એની પાસે જવું, વેદના કેવી તો એને કેવી. અને પછી જયારે ભગવાન એમ કહે છે કે એક વાર સાચી વેદના શું છે ખબર પડશે ને, આપણે એમ માન્યા કે પગમાં ગુમડું થયું એ વેદના છે, ભગવાન એમ કહે છે તને પગ મળ્યો, આ શરીર મળ્યું, એ જ મોટી વેદના છે. એ જે દિવસે સમજાશે તે દિવસે ગુમડાની તને ચિંતા નહીં થાય. હા, તો એ વાત અહીંયા કરતી વખતે મને બહુ સુંદર કરી કે હે બુદ્ધિમાન પુરુષો, કેટલા સરસ શબ્દો વાપર્યા, યદિ ભવ ભ્રમ ખેદ પરાંગમુખ, જો તમને થાક લાગ્યો હોય, જો તમને વેદના થઈ હોય, યદિ ચ ચિંતમ સુખન્મુખ, જો તમારું ચિત્ત સાચું સુખ મેળવવા તત્પર બન્યું હોય, તો તમે છલો છલ અમૃતથી ભરેલા આ ગ્રંથનું એકાગ્ર ભાવથી મનન, ચિંતન અને પરિશીલન કરજો. આવું મંગલાચરણમાં કીધું. પછી શું વાત કરી આપણને, કે હે જીવ, તમે જ્યારે આ રીતે બારે બાર ભાવનાને વારંવાર ભાવશો, વારંવાર આવા વિચારોમાં જશો, તો એનાથી મોટો ફાયદો શું થશે, અંદર જ છુપાયેલી આપણી આત્માની અંદર છુપાયેલી સમતાની જ વેલડી એ નવ પલ્લવિત થશે, અને ગમે તેવા સંજોગોની વચ્ચે આપણી મોજ એને કોઈ હણી નહીં શકે. ધ્રુવકુમાર ભટ્ટનું એક સરસ ગીત છે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને ધીરેથી પૂછે કે કેમ છે, ઓચિંતું કોઈ મને, આનો અંતરો બહુ સુંદર ગાય છે ગિરિરાજ. ગિરિરાજ ખાલી એક મુખડું સંભળાવ્યું પેલા,
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે, છલકાતી મલકાતી મોજને, ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે, છલકાતી મલકાતી મોજને, એકલો ઉભો ને તોય મેળામાં હોય એવું, એકલો ઉભો ને તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં, તાળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો
હેમ ખેમ છે. ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી, ધીરેથી પૂછે કે કેમ છે. ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી, ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયા સી મોજ માને, ઉપરથી કુદરત નિર્હેમ છે. આપણે તો કહીએ કે દરિયા સી મોજ ને, ઉપરથી કુદરત નિર્હેમ છે. ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી, ધીરેથી પૂછે કે કેમ છે. ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયા સી મોજ માં, ઉપરથી કુદરત નિર્હેમ છે.
સરળ છે, સંભળાય છે બરાબર? ગાશો સાથે.
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે, ફાટેલા
ખિસ્સાની આડમાં મૂકી છે અમે,
છલકાતી મલકાતી મોજ,
છલકાતી મલકાતી મોજ.
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે, ફાટેલા
ખિસ્સાની આડમાં મૂકી છે અમે.
આનો અર્થ સમજાયો? અમારું ખિસ્સું ફાટેલું છે, એટલે કે તમે માનો એટલું કદાચ સુખ નથી અમારી પાસે, તમે માનો એટલા રૂપિયા નથી, તમે માનો એવો પરિવાર નથી. કોઈને કોઈ અધુરાશ છે, કઈ વાંધો નહીં, છે તકલીફ છે અમને, પણ એની આડમાં મૂકી દીધી છે. પણ અમારી છલકાતી મલકાતી મોજ જે છે એને આને કોઈ કનેક્શન નથી.
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે, ફાટેલા
ખિસ્સાની આડમાં મૂકી છે અમે,
છલકાતી મલકાતી મોજ,
છલકાતી મલકાતી મોજ.
એકલો ઉભુને તોય મેળામાં હોઉં એવું,
એકલો ઉભુને તોય મેળામાં હોય એવું
લાગ્યા કરે છે મને રો,
લાગ્યા કરે છે મને રો.
તાળું વસાય નહીં એવડી પટારીમાં,
તાળું વસાય નહીં એવડી પટારીમાં.
આપણો ખજાનો હેમ ખેમ છે,
આપણો ખજાનો હેમ ખેમ છે.
ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી, ઓ ચિંતુ
કોઈ મને રસ્તે મળે ને કદી,
ધીરેથી પૂછે કે કેમ છે,
ધીરેથી પૂછે કે કેમ છે.
આપણે તો કહીએ કે દરિયા સી મોજ માં,
આપણે તો કહીએ કે દરિયા સી મોજ માને,
ઉપરથી કુદરતની રહેમ છે,
ઉપરથી કુદરતની રહેમ છે.
એનો છેલ્લો અંતર પણ બહુ મજાનો છે, મન નથી માંગતું અધુરાગ નીકળી જવાનું. બે જ ગાથા છે.
આંખોમાં પાણી તો આવે ને જાય, આંખોમાં પાણી તો આવે,
નથી ભીતર વિનાશ થતી ઓછી
નથી ભીતર વિનાશ થતી ઓછી
સુખ દુઃખ નો કાંઠાઓ રાખે હિસાબ
સુખ દુઃખ નો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદર ને હોતી
નથી પરવા સમંદર ને હોતી
ક્યારે તબિયત બગડી ગઈ તો ટેમ્પરરી કામ ચલાવો ક્યારેક મન થોડું હરી જાય છે ક્યારેક પરિવારમાં કોઈ એવી આપત્તિ આવી ગઈ તો કામ ચલાવ ક્યારેક મન બેચેન થઈ જાય છે પણ એ ટકતું નથી આ દરિયા કિનારો હોય એનો જે કિનારો હોય ને એ બધો હિસાબ રાખે કે આજે આટલી ભરતી હતી કાલે આટલી ભરતી હતી આજે આટલી ઓટ હતી ને આજે આટલી હતી પણ એક્ચ્યુઅલ દરિયો જે છે જે આપણે નજરમાં અત્યારે પડે છે એ દરિયામાં તમે જુઓ કોઈ ભરતી અને ઓટનો હિસાબ ત્યાં દરિયાને હોતો જ નથી એમ જેને શાંત સુધારસની ભગવાનની વાણીનો દરિયો મળે એને ઉપરના કિનારાના જે વધઘટના હિસાબો છે એ રાખવાની ફુરસદ જ ન હોય અને સ્વભાવ જ ન હોય કોઈ પૂછે શિબિરમાં જઈ આવ્યા શું થયું આમ તો બધું બરાબર હતું પણ થોડું બેડની વ્યવસ્થા મજા ન આવી આમ તો બધું બરાબર હતું પણ પેલું રસોડું જે હતું ને રસોઈમાં મેનુ થોડુંક આવું હોવું જોઈતું હતું હરામ છે સાંજ સુધારસ નો સ યાદ આવે એને ન વિનય વિજય મહારાજ યાદ આવે ન સાંજ સુધારસ ગ્રંથ યાદ આવે અને એ ખોટો છે એવું નથી દાખલા તરીકે એની દ્રષ્ટિથી મેનુ આના કરતા વધારે સારું હોઈ શકે છે એની દ્રષ્ટિથી ઉતારાની વ્યવસ્થા આનાથી વધારે બેટર વાળી જગ્યા હોઈ શકે છે પણ વાત એટલી છે કાંઠે બનીને અટકી રહ્યા દરિયાનો અનુભવ ન કર્યો માટે આ વિચાર આવ્યો ને હા ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મો
છલકાતી મલકાતી મો
એક કિલો ઉભું ને તો એ મેળામાં હોઉં એવું
એક કિલો ઉભું ને તો એ મેળામાં હોય એવું
લાગ્યા કરે છે મને રો
લાગ્યા કરે છે મને રો
તાળું વસાય નહીં
એવડી પટારી માં
તાળું વસાય નહીં એકાદ તિજોરી એકાદ રૂમ એકાદ ઘર એકાદ ગાડી અહી ધ્રુવભાઈ એમ કે છે મારા આનંદ ના સ્ત્રોત એટલા મોટા છે કે જેને તાળું મારી શકાતું જ નથી મારા આનંદના સ્ત્રોત અંદર એટલા મોટા છે સોર્સિસ કે એને તાળું મળે એવું જ છે નહીં ખાલી મને થોડા સુખ દુઃખ ના વિચાર આવે એ જ કઈ થોડી મારી દુનિયા છે હા હું તમને આ મેલબોર્ન સંઘના જે યુવક અને યુવતીઓએ જે ભાવથી આખી આ યાત્રા કરી છે તૈયારીની તમે એમના આનંદને પૂછો કે આનંદ શું કહેવાય તો પ્રામાણિકપણે કહેશે અમારું ઘર ઊભું કર્યું ત્યારે કદાચ આવો આનંદ નથી અનુભવ્યો વાત સાચી કે ખોટી હા કારણ કે કેટલું મોટું તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે તાળું વસાય નહીં
એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે
આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં
આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં
ઉપરથી કુદરતની રહેમ છે
ઉપરથી કુદરતની રહેમ છે
ફાટેલા આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર વિનાશ થતી ઓછી આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર વિનાશ થતી ઓછી
હું વિનય વિજય મહારાજના વચનોના આધારે તમને ખાતરી આપું છું આ ચાર દિવસના સ્વાધ્યાય પછી આ ગીત આપણું હશે સંસારની કોઈ પણ સુખ દુઃખની ઘટના સંસારની કોઈ પણ પ્રાપ્તિ અને વિયોગની ઘટના સંસારની કોઈ પણ આનંદ અને રોગને આપનારી કોઈ પણ ઘટના એનાથી આપણું ચિત્ત કાયમ માટે દુઃખી ક્યારેય નહીં બને કાયમ માટે પાગલ ક્યારેય નહીં બને કરોડો રૂપિયા મળશે તો આપણને અહંકાર નહીં આવે અને એક એક રૂપિયાની તકલીફ હશે તો આપણા મોઢામાં લાચારી નહીં આવે અને એ જે અહંકાર ન આવે લાચારી ન આવે એવી જે જીવનની ખુમારી છે એ સાંસુધારસ ગ્રંથ આપણને આપવા માટે આજે બેઠો છે સાંસુધારસ ગ્રંથ એમ કે છે આ વચન છે એમના કે તમે અમૃત રસથી છલો છલ ભરેલા આનો તમે સ્વીકાર કરો અને પછી આ ગીત આપણું બનશે કયું ગીત
આંખોમાં પાણી તો આવે ને જાય આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર વિનાશ થતી ઓછી
આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર વિનાશ થતી ઓછી
વધઘટ નો કાંઠાવો રાખે હિસાબ નથી પરવા સમંદર ને હોતી
વધઘટ નો કાંઠાવો રાખે હિસાબ
નથી પરવા સમંદર ને હોતી
સૂરજ તો ઉગે ને આથમી જાય સૂરજ
ઉગે
અને તમારો અવાજ આમ તમે આંબેલ કર્યું છે ઘણા બધા એટલે આખી આપણી જે યાત્રા છે ને એમાં મન થાય ત્યાં નૃત્ય આવે મન થાય ત્યાં ગાન આવે એમ કરતા 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 અંદરનું આખું કલેવર આપણું વિનય વિજય મહારાજ જેવું ઈચ્છે એવું બને એની યાત્રા છે એટલે ક્યાંય સંકોચ નહીં રાખતા
વધઘટ નો કાંઠાઓ રાખે હિસાબ
વધઘટ નો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદર ને હોતી
નથી પરવા સમંદર ને હોતી
સૂરજ તો ઉગે ને આથમીએ જા
તો ઉગે ને આથમીએ જાય મારી ઉપર આકાશ એમને એમ છે
મારી ઉપર આકાશ એમને છે ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરે થી પૂછે કે કેમ છે ઓ ચિંતુ કોઈ મને
રસ્તે મળે ને કદી ધીરે થી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજ મને આપણે તો કહીએ કે દરિયાસી મોજ મને ઉપર થી કુદરત નિરહમ છે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી
આંખો માં પાણી તો આવે ને જાય જાય હો આંખો માં પાણી તો આવે ને જાય નથી ભીતર વિનાશ થતીયો છી નથી ભીતર વિનાશ થતીયો છી વધઘટ નો કાંઠાવો વધઘટ 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 ઘટ વટ વધઘટ 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 નો કાંઠાવો લ્યા રાખે હિસાબ નથી પરવા સમંદર ને હોતી નથી પરવા સમંદર ને હોતી સૂરજ તો ઉગે ને આથમીએ જય 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 જય
આજ સુધી આપણે એક જ કોશિશ કરી થોડા પૈસા મળ્યા તો રાજી થયા થોડા પૈસા ચાલ્યા ગયા તો દુખી થયા થોડું શરીર સશક્ત મળ્યું રાજી રાજી થઈ ગયા થોડું શરીર રોગથી ઘેરેલું મળ્યું દુખી દુખી થઈ ગયા એક પત્ની પ્રેમાળ મળી તો ગાંડા ગાંડા થઈ ગયા અને પત્ની એના સ્વરૂપની મળી તો ગાંડા ગાંડા થઈ ગયા એક પુત્ર ગુણિયાલ મળ્યો ઓહો મારો દીકરો કેવો મારી દીકરી કેવી અને એક પુત્ર કે પુત્રી કર્મવશ કોઈ વિચિત્ર રોગના કારણે એવા મળ્યા શું કરીએ એવો દીકરો છે આ સંસાર એની પ્રાપ્તિ કે એનો વિયોગ એ કાંઠાની ઘટના છે સાંત સુધારસ એમ કે છે આત્માના સમંદર જેવી એક વખત સ્થિતિનો અનુભવ થશે તે ક્ષણે આવી કોઈ ઘટના આપણને લાંબો સમય કાયમ માટે સુખી કે દુખી નહીં કરે સૂરજ તો ઉગે ને આથમીએ જાય ગમે તેટલો સૂરજ સરજ હોય ગમે તેટલી મારી પ્રતિષ્ઠા હોય ગમે તેટલી કીર્તિ હોય ગમે તેટલા લોકો વાહવા કરતા હોય ગમે તેટલું કઈ પણ મારા માટેનું બોલતા હોય સારું કે નબળું એ સૂરજ છે એ તો કાલે ઉગે પરમ દિવસે આથમીએ જાય પણ આકાશ રાત હોય કે દિવસ પૂનમ હોય કે અમાસ મધરાત હોય કે મધ દિવસ મારી ઉપર છે એમ ભગવાનની વાણીનું આકાશ એ મારી ઉપર જ્યારે હોય ત્યારે સંસારની કોઈ સ્થિતિ એ મને અંદરથી પીડિત નહીં કરી શકે અને એનો આ અનુભવ કરાવે એવા સાંત સુધારસના વચન
સૂરજ તો ઉગે ને આથમીએ જાય
સૂરજ તો ઉગે ને આથમીએ જાય તો ઉગે ને આથમીએ જાય મારી ઉપર આકાશ એમને એમ છે મારી ઉપર આકાશ એમને એમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે ચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરે થી પૂછે કે કેમ છે
સાંજ સુધારસ અને વિનય વિજય મહારાજ જાણે આપણને કે પૂછતા હોય કે કેમ છે. વિનયજી મહારાજ આપણને એમ કહે છે કે હું તમને બારે બાર ભાવનાઓથી તમને ભય પમાડવા નથી માંગતો, હું તમને સંસારની વાસ્તવિક દર્શનની દિશામાં લઈ જાઉં છું. એક રોડ ઉપર આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ અને ખબર જ હોય કે ટ્રાફિક જામ છે, તો તમે જોજો એ જ રોડ પર આપણે જો આગળ વધીએ તો ચિત્તમાં ઓછામાં ઓછા સંકલેશ થશે. બીકોઝ વન્સ વી નો ધ ફેક્ટ કે રોડ જામ છે જ, તો તે વખતે મનમાં એટલા સંકલેશો નહીં જાગે. પણ ખબર ન હોય તો દર મિનિટે મનમાં શું થાય, શું થયું છે, શું થયું છે, કેમ આટલું છે, એમ વિનય વિજય મહારાજ એમ કે છે હું તમને એક વાત સમજી રાખજો, આ દરેક ભાવના પોતાના ચિત્તને ભાવિત કરવા માટે છે, કોકના જીવનને માપવા માટે નથી. યુ ગોટ ધ પોઈન્ટ? હા, આ ભાવનાઓ પોતાના ચિત્તને ભાવિત કરવા માટે છે. એટલે સાહેબે લખ્યું છે કે પહેલી છ ભાવના એ સમ્યક દર્શનની પ્રાપ્તિનું કારણ છે અને પછીની છ ભાવના એ સમ્યક દર્શનને પુષ્ટિનું કારણ છે. સમ્યક દર્શન એટલે ધર્મનો પાયો. સમ્યક દર્શન નથી અને કરોડો વર્ષોનું ચારિત્ર છે તો પણ ધર્મનું તત્વથી ફળ મળતું નથી. સમ્યક દર્શન નથી અને લાખો વર્ષો સુધી માસક્ષમણના પારણે માસક્ષમણ છે અને તો પણ સામાન્ય સ્વર્ગના સુખ સિવાય ધર્મનું જે વાસ્તવિક ફળ છે એ તો મળતું નથી. અને એટલે સમ્યક દર્શનને પ્રાપ્ત કરાવનારી આ ભાવના છે. પણ એ કોના માટે? પોતાના માટે. જે આ ભાવનાનો ઉપયોગ કોકને માપવા માટે કરશે એ આત્માનું તો અહિત કરશે જ, વિનય વિજય મહારાજનો અપરાધ પણ કરશે. કારણ કે આ કોના માટે આપવામાં આવ્યું? પોતાના માટે. અને એના પહેલા પ્રારંભમાં એમણે અનિત્ય ભાવના લીધી છે. હવે કોઈ પણ વિચાર આપણે એક કામ કરીશું, આજે અનિત્ય ભાવનાનું ગાન કરશું, એ ગાન કર્યા પછી એના થોડા અર્થમાં જઈશું. એક બીજી પણ ઈચ્છા ખરી કે જો શક્ય બને, મેં તમને સવારે એક વાત કરી હતી કે જેટલો સમય આપણે અહીંયા બેસીએ એ જ સ્વાધ્યાય નથી, અહીં આપણે એન્ટર થયા ત્યારથી નીકળીએ ત્યાં સુધી આખો અખંડ સ્વાધ્યાય છે. એટલે જેવા અહીંથી ઊભા થઈએ પછી અનિવાર્ય કારણ સિવાય, હું સિડનીથી આવ્યો છું, હું મેલબોર્નથી આવ્યો છું, હું અહીંયા રહું છું, મારું મૂળ ગામ અમદાવાદ છે, તમે ક્યાંના, તમે કઈ પોળમાં રહો છો, આ સ્વાભાવિક આવે તો એને સંયમ કરીને પણ આ ત્રણ દિવસમાં બની શકે તો પોતાની ઓળખાણ કોઈને આપવાની મહેનત ન કરીએ, કોઈની ઓળખાણ લેવાની કોશિશ ન કરીએ. થઈ શકે આવું નીતિનભાઈ? તમને વાંધો નથી ને? થઈ શકે આવું? અને આ ત્રણ દિવસ દરમિયાન પોતાને પોતાની ઓળખાણ થાય એની મથામણ કરીએ. આ દરિયો, આ શાંત જગ્યા, તમને આપવામાં આવેલું ભક્તિ સ્વરૂપે આ પુસ્તક, એના એક એક શબ્દ ઉભા થઈને ક્યાંક નીકળી ગયા અને એનું એક વાક્ય વાંચ્યું અને એ વાંચતા 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 પોતાની જાતે સંવાદ શરૂ થયો કે એમણે જે અનિત્ય શબ્દ વાપર્યો, એમણે જે અનિત્ય લખ્યું, એ મને ક્યારે પણ અનિત્યતાનો પરિચય થયો છે ખરો? અનિત્ય એટલે શું? પહેલો શબ્દ સમજી શકાય એવો, અ એટલે નહીં, એટલે શું? નહીં, નિત્ય એટલે કાયમી. જે કાયમી નથી, હવે તમને જે નાનકડી પુસ્તિકા આપવામાં આવી છે એમાં ચિત્રો પણ દોરવામાં આવ્યા છે આ નિમિત્તે ખાસ, અને જો તમે એ પુસ્તિકા પણ જોશો તેનો પાના નંબર હું તમને કહીશ. પેલી પુસ્તિકા મને એક કોપી આપશો તમે. પાના નંબર 7 પર એક ચિત્ર છે, એ હાથમાં લો. જ્યારે ત્રણ ચિત્રો છે એની અંદર, એક લીલું પાંદડું અને એનો બીજો ભાગ પીળાશ પડીને ખરી જતું પાંદડું દેખાયું, એક ચહેરો છે પુરુષનો કે સ્ત્રીનો એવું ન જોશો, એક ચહેરો છે અને ચહેરો બીજો કોઈનો નથી, આપણો પોતાનો છે. એક બાજુ સુંદરતા છે, સરસ કાળા વાળ, આંખો અને સરસ સફેદ ગોરી ચામડી, અને એ જ ચહેરો. હવે તો તમને ખ્યાલ પણ છે કે મોડર્ન સાયન્સમાં એવા કેમેરાઓ શોધાયા છે, આમાંથી કેટલાકને તો ખબર પણ હશે કે આફ્ટર 20 યર્સ પછી, 15 યર્સ પછી આ ચહેરો કેવો હશે એવા આજે પણ ફોટોગ્રાફ મશીન દ્વારા લેવાય છે. વિનય વિજય મહારાજે ભગવાનની વાણીનો આધાર લઈને આપણને સૌથી વધારે આસક્ત કરનારી જે જે વસ્તુઓ છે એમાં સૌથી પહેલું સ્થાન કોનું આવે? શરીર. સાચું બોલજો, ધર્મ પણ ક્યારે થાય? આપણે શું માનીએ? શરીર સારું હોય તો ધર્મ પણ થાય. આ વાત સાચી કે ખોટી? સાચી કે ખોટી? સાચી. હવે શાંતિથી વિચારજો, જ્યારે જ્યારે સારું શરીર મળ્યું છે ત્યારે ધર્મ થયો છે ખરો? આ ભ્રમણા છે. હા, ધર્મ કરવો હોય ત્યારે શરીર સારું હોય તો સાથ વધારે મળે, એ વાત સાચી. પણ શરીર સારું હોય તો ધર્મ થાય. સાચું બોલજો, પૈસા હોય તો દાન અપાય કે ભાવના હોય તો દાન અપાય? જો પૈસા હોય અને દાન અપાતું હોત તો જેટલા શ્રીમંત છે બધા દાનવીર હોવા જોઈએ, પણ ના. હા, દાન આપવું હોય અને અર્થ હોય તો સહાય થાય, સરળતા રહે એવું બને. અહીં વિનય વિજય મહારાજે એટલી સુંદર વાત કરી છે, બીજું કઈ ભાષા આવડે ન આવડે, સમજાય ન સમજાય, આ જે ચિત્ર છે ને એ ચિત્રને પા કલાક, અડધો કલાક, કાલે સવારે વહેલા જાગી જાવ તો એ રીતે. એક વાત તમને કહું, શિબિરમાં કોણ કોણ આવ્યું ને કોણ ક્યાંથી આવ્યું એનો હિસાબ આપણે નહીં રાખશો તો આપણને કોઈ ગુનેગાર નહીં ગણશે. પણ શિબિરમાં આવ્યા પછી જેના માટે આપણે આવ્યા છે એ આપણી જાતને જો ન મળ્યા, અને જાતને મળવું એટલે આપણા બધા જ આવરણને ઉતારીને આપણને મળવું, આપણા બધા આવરણને ઉતારીને એટલે આપણા જેટલા મોહરા લગાડેલા છે મોહરાને ખસેડીને ચહેરો જોવો. આપણો ચહેરો શું છે? આપણું સ્વરૂપ શું છે? પેલી પંક્તિ શ્રીમદજીમાં આવે છે ને, હું કોણ છું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મહરું ખરું એના વિચારો વિવેક પૂર્વક.
શાંત ભાવે જો કર્યા તો સર્વે આત્મિક સુખના.
આ ચહેરો અનિત્ય ભાવનાનું ગાન કરીશું આપણે, પણ પછી આ ચિત્ર એક એવો પણ ભાવ થયેલો. આ હોલમાં એ બધા ચિત્રો પણ મૂકેલા છે ચારે બાજુ, અને જેને ચિત્ર આવડતું હોય એ ચિત્રના માધ્યમથી પોતાનો સમય કોઈ પણ એક ભાવના જેને અંદરથી સ્પર્શે એના ચિત્ર દોરવા દ્વારા પોતાના ચિત્તને ભાવિત કરે, જેને ગાન કરવા દ્વારા પોતાને ગમતું હોય તો ગિરિરાજભાઈ વગેરે જેવાની પાસે સમય લઈ કે મને એક અડધો કલાક આપશો, તમે જે ગાયું એ મારે શીખવું છે, મારે રોજ ગાવું છે આ, એમ કરીને જેની જેમાં રૂચિ એના માધ્યમથી એ આ ભાવનામાં સ્થિર બને. આજે પહેલી ભાવના વિનયજી મહારાજે શરૂ કરી કે વાસ્તવિક રીતે એક વાત પૂછું, આપણું શરીર અનિત્ય છે એ વાત વિચારણાના સ્તરે પણ ક્યારે આવી છે ખરી? વિચારણાના સ્તરે, અનુભૂતિના સ્તરે નથી કહેતો, વિચારણાના સ્તરે. જ્યારે જ્યારે અરીસાની અંદર પોતાનો વાળ સરખા કરતા હોઈએ કે પોતાનું મેકઅપ કરતા હોઈએ, તે વખતે મેકઅપ કરવાનું આવશે, સંસાર લઈને બેઠા છીએ, ઉચિત વેશ, ઉચિત વસ્ત્ર, ઉચિત પરિધાન કરવાનું આવશે પણ ખરું, ના નથી. પણ જ્યાં સુધી સાંજ સુધારસ નહોતો મળેલો ત્યારે જયારે જયારે મેકઅપ કરતા હતા ત્યારે રાગ થતો હતો, ત્યારે એમ થતું હતું કે આઈ એમ સો બ્યુટીફુલ, અમારા આખા કુટુંબમાં, અમારા આખા સંઘમાં, અમારા આખા ગ્રુપમાં બધા જ કહે કે તારા જેવી સ્કીન કોઈની નહીં, તારા જેવા વાળ કોઈના નહીં, આવું બધા કહે. અને કહેનારા ખોટા છે એવું નથી, એ લોકો અત્યારનું સ્વરૂપ આ કહે છે. અને જ્યાં સુધી સાંજ સુધારસ નહોતું મળ્યું ત્યારે એના કારણે ચિત્તમાં રાગ થતો હતો, અને રાગના કારણે કર્મની આખી પંચાસ્રવ, જે પહેલો શબ્દ વાપર્યો, એ અનેક કર્મો આત્મામાં ભેગા થતા હતા. પણ વિનયજી મહારાજનો ઉપકાર એ કે આ ચિત્ર જોયું, અત્યારે ગાથાનું ગાન કરશું, અને પછી પણ મેકઅપ કરશું, પછી પણ સરખા વાળ કરશું, પણ તે વખતે એમ થશે ઓહો કયા શબ્દો છે એના સુંદર. તમારી જિજ્ઞાસા મને ગમી છે, અને આમ જોવા જઈએ તો સાંજ સુધારસ ગ્રંથ માટે નીતિનભાઈ ચાર દિવસ ચાલે નહી. ના, એટલે આનો અર્થ એવો હતો કે તૈયારી તમારી કેટલી હતી એમ. તૈયાર છો? કેલેન્ડર બદલાઈ જાય તો ચાલે? ચાલશે? કન્ફર્મ નથી કરવું, ચિંતા નહીં કરો. આજે તો ખાલી આ ચાર દિવસોમાં આપણે સોળે સોળ ભાવનાનું, આ લોકો સરસ, આ લોકો સારું માર્કેટિંગ કરનારા હોય ને, એ લોકો આઈસ્ક્રીમ બધા જુદી જુદી જાતના હોય તો તમને ખબર છે, એક સ્પૂન રાખે. હા, પછી જેને જે ફ્લેવર ગમે ને એ ફ્લેવર ચખાડે, મફતમાં ચખાડે. બરાબર ને? પણ એને ખબર જ છે કે મફતમાં જેને મેં ચખાડ્યો છે એ આખો કોન ત્રણ વાર લઈ જવાનો છે. સમજાયું ને? એમ આ ચાર દિવસમાં આપણે સોળે સોળ ભાવનાની સ્પૂન લઈ અને ખાલી ટેસ્ટ કરવાના છે, અને પછી જેને એમ લાગશે કે આ રસબેરી તો મારા માટે છે, આ ચોકલેટ મારા માટે છે, એમ જેને જે રોગ વધુ પીડતો હોય એ ભાવનાને પછી પોતે ધારણ કરી, અને પછી આ મહાપુરુષોના વચનોનું સેવન વારંવાર કરે ત્યારે એની ભીતર એનો આનંદ શરૂ થાય. એટલે કોઈને કહેતા નહીં કે અમે સાંજ સુધારસ ભણી ગયા ચાર દિવસ. હા, અમે સાંજ સુધારસના સરોવરમાં બેસી અને છપછપિયા કર્યા છે. શું કર્યા છે? આપણે છપછપિયા કર્યા છે, કારણ કે અંદર તરવા માટે છાતી જોઈએ, એટલી છાતી નહોતી, એટલે અમે સરોવરના કાંઠે બેસીને છપછપિયા કર્યા છે. પણ સરોવર જોઈ લીધું છે કે કેટલું મજાનું છે, એટલે જ્યારે તાકાત આવશે ને ત્યારે એમાં જંપલાવશું અને કલાકો સુધી અંદર ડાઈવ કરી અને એમાં રહીશું. અત્યારે છપછપિયા કર્યા છે. આ પહેલી અનિત્ય ભાવના, આ ચિત્ર, અને તે વખતે જ્યારે આ ભાવના નહોતી મળી ત્યારે પોતાનું ઘર ઊભું કરીએ ને ત્યારે એક એક ઈંટ, એક એક ઇન્ટિરિયર, એક એક કર્ટેન, એક એક ફર્નિચરના એક એક ફિક્સિંગ જે કંઈ છે એમાં જે રસ લઈએ અને એમાં આપણે એટલા એકદમ આમ થઈએ કે હા હા હા, હવે જાણે ક્યારે પણ અહીંથી જવાનું નથી. હા, અને જીવનની વાસ્તવિકતા છે કે આજે જે મહેલ છે એ આવતીકાલનું શું છે? ખંડિયેર છે. એ મારું ઘર હોય કે કોકનું ઘર હોય, કારણ એ પૂદગલ છે, અને જે પૂદગલ હોય એનો સ્વભાવ છે સડન પડન વિધ્વંસ. આ શરીર પોતાના જ ફોટા 10 વર્ષ પહેલાના જોઈએ, પોતાના જ ફોટા 10 વર્ષ પછીના જોઈએ, ત્યારે એમાં સાયન્સ એવું કહે છે કે આપણા શરીરમાં જે બદલાય છે ને સતત, એવરી 7 યર્સ વી ગેટ ન્યૂ બોડી. ઉપરથી ચામડી આપણને સરખી દેખાય, પણ જન્મથી લઈને અંદરના જે બધા ઘટકો બદલાય છે, સતત બદલાય, ચંચળ, નિત્ય નહીં એવું આ શરીર, આ સંસાર અને આ બધું દેખાતું જે કંઈ છે એ અનિત્ય છે એનો અહેસાસ થાય તો એનું પરિણામ શું આવે? તો કે એમાં ગાંડા બનવાની સ્પીડ ઘટી જાય, એમાં ગાંડા બનવાની સ્પીડ ઘટી જાય. માથું સરખું કરવું જ છે, પણ તે વખતે જે એક રસ્તા આવતી હતી એ નીકળી જાય, સરખું કરી લીધું અને કામમાં લાગી ગયા. એનાથી શું થયું? તો કે કામ અટક્યું નહીં અને નવું કામ વધ્યું નહીં. કામ અટક્યું નહીં અને નવું કામ વધ્યું નહીં, એટલે એક વખત રૂપ શણગાર કરતા કરતા જે રાગ કર્યા અને એ રાગના કારણે જે અનેક જન્મો લેવાના અને એ અનેક જન્મોમાં જન્મ જરા મરણ જે કરવાના એમાંથી અટકી ગયા, એટલા માટે કામ વધ્યું નહીં. ઘર બાંધવાનું છે, સાધુ નથી આપણે, ઘર જોઈશે, પણ ખબર છે આ ચિત્ર આમ જોયું અને દેખાયું કે આજે જે મહેલ છે આવતીકાલે ખંડિયેર છે, તો ઓકે, જ્યાં સુધી જીવવું છે ત્યાં સુધી બને તેટલું સારું રહીશું, કદાચ કરવાનું પણ આવશે, પણ એમાં મોહન મૂંઝાવવું નથી, મૂંઝાવવું નથી. કેમ મૂંઝાવવું નથી? આપણે એના વચનો થોડા ગાઈએ, 5-7-10 મિનિટ, 5-1 મિનિટ એકાદ ગાથા. ભૈરવ રાગ છે, જો શુદ્ધ રાગ ભૈરવ, પાના નંબર 14. એ પાના નંબર 14 માં ભૈરવ રાગના 1.5 મિનિટ આંખ બંધ રાખજો અને ભૈરવ રાગના સૂર સાંભળજો, પછી એમાંનો એક મુખડું આપણે ગાઈશું સાથે.
Yeah.
પાના નંબર 14 વિનય વિજય મહારાજના જ મૂળ શબ્દ બધા સાથે આપણે આમાં ગાન કરશું.
મૂઢમુહસે
ફરી ફરીને કહીશ, આવા મંગલ પુરુષોના પવિત્ર વચનોને જ્યારે આદરપૂર્વક ગાઈએ, કંઠ સરસ ન હોય ચિંતા ન કરતા, રાગ ન આવડતો હોય કોઈ ચિંતા ન કરતા, પણ ભીતરમાં એક ભાવના થાય કે 400 વર્ષથી જે મહાપુરુષોએ આપણા માટે લખેલા વચનો એને આદરપૂર્વક આપણે ગ્રહણ કરવા છે, અને એ શબ્દનો શ્રવણ આપણી જીભને પવિત્ર બનાવે, આપણા કર્ણને પવિત્ર બનાવે, આપણા હૃદયને ઉત્તમ તત્વને જીલવાનું સક્ષમ બનાવે, માટે ગાવાનું છે.
પશ્ય ભંગુરમિદં વિષયસુખ સૌહૃદં પશ્ય ભંગુરમિદં વિષયસુખ સૌહૃદં
પશ્યતામેવ નશ્યતિ સહાસં
પશ્યતામેવ નશ્યતિ સહાસં
એતદનુ હરતિ સંસાર રૂપ રયજ્વલા
એતદનુ હરતિ સંસાર રૂપ રયજ્વલા
ઉજ્જવલ જલ બાલિકા રુચિ વિલાસમ
ઉજ્જવલ જલ બાલિકા રુચિ વિલાસમ
મૂઢ મોહ શી મુદા
मूढ़ मूल सी मुधा
हंत हत यौवनम पुच्छमिव सौवनम
हंत हत यौवनम पुच्छमिव सौवनम
कुटिलमति तदपि लघु दृष्ट नष्टम
कुटिलमति तदपि लघु दृष्ट नष्टम
तेन बद परवशा परवशा
हति धिये तेन बद परवशा परवशा हति धिये
कटुक मिह किं न कल यन्ति कष्टम्
कटुक मिह किं न कल यन्ति कष्टम् मूढ़ मोहसी मुड़ा
તમામ શ્લોકો દ્વારા આપણા ચિત્તને એક વાત કરે છે કે હે મૂઢ, હે મૂઢ, ભલે જગત તને હોશિયાર સમજતું હોય, ભલે તું બહુ બુદ્ધિમાન ગણાતો હોય, પણ હે મૂઢ, હું તને મૂઢ કહું છું. તારો પરિવાર, તારા સંસારિક સંબંધો, એનો વારંવાર વિચાર કરીને તું કેવળ મોહ કરી અને કેટલા ટાળી શકાય એવા કર્મોનો બંધ કરે છે હે મૂઢ. સૌથી પહેલું તો તારું આયુષ્ય, હટ્ટો કટ્ટો દેખાતો પુરુષ, આંખના પલકારામાં આયુષ્ય પૂરું થઈને ચાલ્યો જાય. 32 વર્ષની યૌવને પહોંચેલી સ્ત્રી અચાનક આંખ બંધ કરે અને સંસાર આખો વિચલિત થઈ જાય. 7 વર્ષની નાની વયનો આયુષ્યનો બાળક, એને સ્મશાને જઈને અગ્નિદાહ આપવો પડે એવા અનેક સંજોગો આ સંસારમાં છે, જ્યાં તારું આયુષ્ય, જ્યાં તારો પરિવાર, જ્યાં તારો પોતાનો દેહ, જેને તું નિત્ય માનીને સતત સતત રાહ કરી કરી કરીને આખી જિંદગી કેટલા કર્મ બંધ કરે છે, એ વાસ્તવિક રીતે નિત્ય નથી, એ અનિત્ય છે. જો તો ખરો, કૂતરાની પૂંછડી જેવું છે યૌવન, એ જોત જોતામાં નાશ પામી જાય. યૌવનમાં સ્ત્રીને પરવશ, તું કેમ તારા ચિત્તને સમજી શકતો નથી, મને એનું આશ્ચર્ય થાય છે. આ વિને વિજય મહારાજ આપણને એમ કહે છે કે જે યૌવન, જે યુવાની એના 5 ઇન્દ્રિયોના વિષયમાં લયલીન બનીએ છે, એ કેટલી મૂઢતા છે, કેટલી મૂઢતા છે. વાસ્તવિક રીતે આખું યૌવન એ પણ કેટલું ક્ષણભંગુર છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદર ચાપ અનંગ રંગ, શું રાચવું જ્યાં ક્ષણનો પ્રસંગ. આ લક્ષ્મી વીજળીના ચમકારા જેવી, આ યૌવન, આ સત્તા એ પતંગ જેવો. ઉત્તરાયણનો દિવસ હોય અને ભર આકાશમાં ચકતો પતંગ દેખાય અને 2 મિનિટ પછી નજર કરીએ તો રોડ ઉપર કોઈ ગાડીની નીચે આવી ગયેલો એ પતંગ દેખાય. આ સંસાર એનું સ્વરૂપ નિત્ય નથી.
મૂઢ મોહ્યસી મૂઢા, મૂઢ મોહ્યસી મૂઢા, મૂઢ મોહ્યસી મૂઢા, વિભવ મનુ ચિંતર દિશ પરિવારમ,
વિભવ મનુ ચિંતર દિશ પરિવારમ,
મૂઢ મોહ્યસી મૂઢા,
મૂઢ મોહ્યસી મૂઢા, મૂઢ મોહ્યસી મૂઢા,
મૂઢ મોહ્યસી મૂઢા.
આ મનુષ્ય લોક એના તો 30-40-50 વર્ષના આયુષ્ય, પણ અનુત્તર દેવલોકના 33 કોટાકોટી સાગરોપમના આયુષ્ય પણ પૂરા થઈ જાય છે. તો સંસારની કઈ વસ્તુ કાયમી છે, અને જે કાયમી નથી એની સાથે કાયમનો સ્નેહ સાનો કરે છે? જે ક્ષણિક છે એની સાથે તો શાશ્વત ભાવથી કેમ જોડાઈ જાય છે? જેની સાથે રમ્યા, જેની સાથે સ્નેહની વાતો કરી, જેમના વખાણ કર્યા, એમને આપણી આંખ સામે ભસ્મ થયેલા જોઈએ છે, અને છતાં હું એવું નથી થવાનો એવું તું કયા આધારે વિચારે છે? તું મૂઢ, આમાંથી બહાર આવ. વિને વિજય મહારાજ આપણને કહે છે, સમુદ્રના તરંગની જેમ દરિયામાં એક મોજું જન્મે એ થોડી ક્ષણોમાં શાંત થઈ જાય, એમ આ સંસારમાં બધા સંજોગો આવી રીતે નાશ પામવા માટે સર્જાયા છે. નાનકડી યાત્રા કરીએ છે, ટ્રેનમાં બેઠા છે અને એક મુસાફર આપણી બાજુમાં બેઠો, કદાચ 5-15 મિનિટ એની સાથે સ્નેહથી વાત કરી, પણ એનું સ્ટેશન આવતા એ ઉતરી જાય છે અને દુઃખ નથી થતું, તો આપણું સ્વજન એનું આયુષ્ય પૂરું થતા ચાલ્યો જાય છે તો દુઃખ શાનું થાય છે? ટ્રેનનો મુસાફર આપણી સાથે જેટલો સમય એની જર્ની હોય એટલો સમય સાથે યાત્રા કરે અને છૂટો પડે ત્યારે હરખથી એને છૂટો પાડીએ છીએ, તે વખતે શોક નથી કરતા, તો આપણો પરિવાર, પુત્ર, પત્ની, પતિ એનો પણ એનો એનો સમય આવે અને એ છૂટા પડે, તેનો શોક કરીને તારી જાતને તું શોકથી ભાવિત કેમ કરે છે?
મૂઢ મોહસી મુધા, મૂઢ મોહસી મુધા,
વિનંતી કરીશ આ ગાજો ઘૂંટજો અને ગાતા 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 ચિત્ત તંત્રની અંદર એનો લય સ્થિર થશે ને, એ અડધી રાતે રાત્રે 12 વાગે ક્યાંક જાગી જઈશું અને તે વખતે
મૂઢ મોહસી મુધા, મૂઢ મોહસી મુધા, મૂઢ મોહસી મુધા.
બે કડી લીધી ખાલી આપણે, પણ બંને કડીનું આપણા ચિત્તમાં એક વાત ફરી ફરીને કહીશ, અહીંથી બહાર નીકળીને પત્નીને કે પતિને કે મિત્રને સંભળાવવા માટે આ ગાયન નથી. કદાચ હસવું આવે, પણ હું બહુ ગંભીરતાથી કહું છું, આ સ્વાધ્યાય પર્વની શિબિરમાં પોતાને ઢંઢોળવા માટેનું પદ છે. કે શાની આસક્તિ કરે છે? હવે એક અર્થ સમજો, પોતાની પત્ની કે પોતાના પુત્ર કે પોતાના સાધર્મિક કે પોતાની સાથે સંસારના તે જીવો પ્રત્યે સ્નેહપૂર્વક ઔચિત્યપૂર્વક જે જે જરૂરી બધું જ કરતી વખતે આ નથી ગાવાનું. ના ના, હવે પીરસવાની વાત છે, પણ હવે એમાં શું મુહાવું, બધા તો છૂટા જ પડવાના છે. હા, આપણે તો બધા એકલો આત્મા છે, હવે શિબિરમાં બધા છે એવું ક્યાં આપણે બધામાં જવું? તો ના પાડી. એ શું કર્યો આપણે? દુર્નય કર્યો. શું કર્યો? શું કર્યું? દુર્નયનો અર્થ શું? જે વાત જે હેતુથી જે માટે કહેવાય હોય એ વાત બીજા હેતુ માટે વાપરવી, એને શું કહેવાય? દુર્નય કહેવાય. જ્યારે જ્યારે આપણને મોહ થાય, મોહ શાની પર થાય? સૌથી પહેલો કોના પ્રત્યે મોહ થાય? શરીર પ્રત્યે, પછી ધન પ્રત્યે, પછી યૌવન પ્રત્યે, પછી પત્ની પુત્ર પુત્રી એના પ્રત્યે, પછી બંગલા પ્રત્યે, પછી આપણી પ્રતિષ્ઠા કીર્તિ, ચાર લેબલ આપણા ડ્રોઈંગ રૂમમાં 25 જગ્યાએ આપણે પ્રેસિડેન્ટ હોઈએ એની જે તકતી આવેલી હોય એ ખાસ ગોઠવીએ, અને પાસ્ટ થઈ ગયા પછી બી પ્રેઝન્ટમાં યાદ રાખીએ નહીં. નહીં સમજાયો અર્થ? પેલા લોકો લખે પાસ્ટ પ્રેસિડેન્ટ, પછી પણ આપણે યાદ રાખીએ, ના ના હું પાસ્ટ હતો, અરે પણ એ તો ફર્સ્ટ પતી ગયેલું ભાઈ. અત્યારે આ ક્ષણે આ વાત વિચારતા વિચારતા અહીંથી ઉભા થઈશું ને, પછી જો જમવાને વાર હોય અથવા જમી લીધું હોય, હું ફરી ફરીને એક વાત કહીશ, અહીંયા બધાની સાથે બેસજો અને બહાર નીકળીને એકલા રહેવાની કોશિશ કરજો. અહીંયા બધાની સાથે રહેજો અને બહાર નીકળીને પોતાનું એકાંત અકબંધ રાખવાની કોશિશ કરજો. અનિવાર્ય હોય તો ઓછામાં ઓછા શબ્દથી કામ કરી લેજો, અનિવાર્ય હોય તે, અને બાકી વાત કરવી જ હોય તો કોની કરશું?
મૂઢ મોહસી મુધા, મૂઢ મોહસી મુધા.
અને મૂઢ પોતાની જાત દેખાય. અને એક વાત તમને કહું, કોકની સામે રૂપાળા થઈને રહેવું હજી સહેલું છે, પણ પોતાની બદસુરતીને સામી રાખીને પોતાની જાતને જોતા શીખવી એ અઘરી પ્રક્રિયા છે. આ નિરાશ થવા માટેની વાત નથી, નેગેટિવ એપ્રોચ નથી. આ રિયાલિસ્ટિક દુનિયાનો પરિચય કરી અને અનનેસેસરી કર્મો જે બાંધીએ છે, અનનેસેસરી, એનાથી બચવા દ્વારા આનંદના પ્રદેશમાં જવાનો આ એક પ્રયોગ છે. શાંતિથી જો આશાવરી રાગ લખ્યો છે ગુજરાતીમાં, એમાં ગુજરાતીમાં આ પદ આશાવરી રાગ, અને આશાવરી રાગના એ પદોને થોડા ઘૂંટીએ.
રે મા પ નિ ધા પ મ પ દ મ પ ગ રે સા ધ પ સા
મોહ મા કે મ મુંજાય ચેતન
મોહ મા કે મ મુંજાય
બોલો
મોહ મા કે મ મુંજાય ચેતન મોહ મા કે મ મુંજાય
જીવન ફોગટ જાય
ચેતન
જીવન ફોગટ જાય
જીવન ફોગટ જાય ચેતન જીવન ફોગટ જાય ચેતન મોહ મા કે મુંજાય
અનિલ કંપિત તૃણ પરજ જલનો બિંદુ જી માં સારી જા
અનિલ કંપિત તૃણ પરજ જલનો સરી જાય
તિમ આવઈ ભવ સાથી આયુ
તિમ આવઈ ભવ સાથી આયુ ક્ષણ માં ઉડી જાય ચેતન મોહ માં કે
બદલે
कौन स्थिर संसार चेतन ओ हम के
एक दिन रखमा
રાખ
જે ક્ષણે પોતાનું નામ ક્યાંક આવે અને વાંચીને આનંદ થાય, 100 રૂપિયા કે $100 જીવદયામાં લખાવ્યા અને 4 વખત એની ઉદ્ઘોષણા ન થાય તો આખું વાતાવરણ કલુષિત કરી શકીએ કે ભાઈ અમે $100 આપ્યા, નામ તો બોલો બરાબર. અને તે વખતે ખબર પડે કે આ સંસારમાં જેમના નામ આખી પૃથ્વી લેતી હતી એવા ચક્રવર્તીઓના ચક્રવર્તીઓના નામ પણ ભૂષાયા. તો મારું નામ બોલાયું તો શું, ન બોલાયું તો શું, મારું નામ લખાયું તો શું, ન લખાયું તો શું, મારું નામ કોઈ યાદ કરીને બોલ્યા તો શું, ન બોલ્યા તો શું. એક દિન રાખે માં એ ભૂષાયા,
એક દિન રાખે માં એ ભૂષાયા,
નામ નહીં અણસાર,
નામ નહીં અણસાર,
ચેતન
મોહમાં કે
મૂંઝાય, ચેતન
મોહમાં કે મૂંઝાય.
જે ક્ષણે બધું જ સરસ હોય તો પણ જે ક્ષણે આયુષ્ય પૂરું થશે અને બધું મારી આંખ સામે વિલીન થઈ જશે, મેં જે પૈસા રાખી આપીને જે ચોકીદાર રાખ્યો હશે, આવતીકાલે હું જ શ્વાન બની અને મારા ઘરની આસક્તિના કારણે ત્યાં જ ઉત્પન્ન થયો હોઈશ. કારણ કે શાસ્ત્રનું વચન છે કે જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. મોટા ભાગના જીવો લગભગ 300 માઇલની રેન્જમાં બીજો જન્મ લે છે, મોટા ભાગના જીવો. કેમ? તો કે જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. હું મારી ગલી તો છોડું જ નહીં, મને તો આ ઘર જ ફાવે, મને તો આ ગામ જ ફાવે. તો વાત એવી છે કે મનુષ્ય ગરતી ન મળે અને ત્યાં તિર્યંજ ગતિમાં ગયા તો એ જ જગ્યા પર જઈએ અને આપણો જ રાખેલો ચોકીદાર આપણને લાકડી મારી મારીને, આપણો જ મોટો કરેલો દીકરો આપણને બહાર કાઢે અને ત્યાં ઊભું પણ ન રહેવા દે. જો સંસારનું આ સ્વરૂપ જ છે તો સાનો મોહ કરવો, સાના માટે મારા મારા કરવા, સા માઠામાં જીવવું. આના કરતા હે જીવ જે છેલ્લી 8મી ગાથા છે, બહુ આનંદ મજાની.
નિત્ય ચિદાનંદ આત્મ રમતા,
નિત્ય ચિદાનંદ આત્મ રમતા,
શાંત સુધા રસ પાવે,
શાંત સુધા રસ પામે,
સમરસ નો વિનાયોત્સવ કરતા,
સમરસ નો વિનાયોત્સવ કરતા,
સદગુણ મોત્સવ જામે, ચેતન
મોહમાં કે મામું જાય,
ચેતન મોહમાં કે મામું જાય, જીવન
જે બાહુબળ થી જીત્યું તે ભોગવી પણ ના શક્યો, જે બાહુબળ થી જીત્યું તે ભોગવી પણ ના શક્યો, અબજો ની કિંમત આપતા, અબજો ની કિંમત આપતા પણ આ સિકંદર ના બચ્યો, ભાઈ આ સિકંદર ના બચ્યો. મારા બધા વૈદ હકીમો ને બોલાવજો, મારા બધા વૈદ હકીમો ને બોલાવજો, મારો જનાજો એને રે ખંભેરે ઉપડાવજો,
મારો જનાજો એને ખંભે રે ઉપડાવજો. આ જરફના આ જગતફના આ જરફના આ જગતફના પરલોકમાં પુણ્ય ને પાપ નું પરિણામ મળશે. આ જરજના જગતફના યૌવનફના પરલોકમાં પરિણામ મળશે પુણ્ય ને પાપ નું. ધની રે ધની સા ની ધની સા ધની સા રે રે ધની સા ધની સા ધની પદમ પદ ધની ને ધની ને ધની ધ સા ધની સા ધની ની સા ની સા ધની સા રે રે ધની સા ની સા ધની પદમ પ ગમ રે ગે સા રે ની સા ની સા. એક દિન રાખ માં એ ભૂસાયા
ગણતરીના થોડા કલાકોનું જીવન, ગણતરીના થોડા વર્ષોનું જીવન જીવી લઈએ. જે સંજોગ, જે સ્થિતિ, જે આવી, એમાં ડૂબવા કરતા કેવળ પસાર થતા આવડી જાય તો જીવનનો આનંદ કેટલો વધે. છેલ્લી કડીમાં એમણે એમ કહ્યું કે જો સમથી આવી રીતે શાંત સુધારસનું ગાન હે જીવ તું કરશે તો સદગુણ રચના કરનાર આચાર્ય ભગવંતનું નામ પણ જાણે એ અર્થમાં આપ્યું કે તારું જીવન એક મહોત્સવ બનશે. શાનું મહોત્સવ બનશે? સદગુણનો મહોત્સવ બનશે. બધા સાથે જગ્યા પર ઉભા થઈએ.
બાકી
એક ઈચ્છા એવી છે, 6 વાગ્યા સુધી લઈએ તો બેસી જઈએ પાછા. ના, બહુ સાચું કહું તમને, આ દિવસો વીર વિજય મહારાજે પેલી વાત કરી છે, ખબર છે? સાંકડા ભાઈ પૂજામાં સાંભળ્યું છે, પંચકલ્યાણકની પૂજામાં સાંકડા ભાઈ પર્વના દાડા શિબિર છે, શિબિર છે, શિબિર છે એમ કરતા હતા. શિબિર શરૂ થઈ ગઈ અને હું તમારા હૃદયના ભાવોને વંદન કરું છું કે તમારા ભાવ થકી આ વિનય વિજય મહારાજના ચરણમાં સવારે આપણે જે બેઠા અને એટલો આનંદનો રસ અત્યારે અનુભવાય છે. અને એટલી ઈચ્છા એવી થાય કે આ 3 દિવસમાં ઓછામાં ઓછો સમય આપણા સંસારને મળે અને વધુમાં વધુ સમય આપણા અંદરના આત્માને મળે. ચાલશે? હા ચાલશે. એટલે કદાચ 6 વાગે ઉભા થઈએ પછી સ્ફૂર્તિ રાખજો, કારણ જે પ્રારંભિક આચારો છે આપણા, પ્રારંભિક એમાં ક્યાંય આપણી ખલેલ ન પહોંચે. એટલે 1.25 કલાકમાં પ્રેમથી 2 દ્રવ્યો ઓછા મળ્યા, 2 દ્રવ્ય વધારે થયા, ચિંતા કર્યા વિના પણ વાપરી લીધું. પણ મને પૂરી ખાતરી છે કે વાપરતા વાપરતા પણ ચેતન મોહમાં કેમ મૂંઝાય એ અંદર આવશે. ચાલશે. એક વાત બીજી પણ કહી દઉં, નીતિનભાઈની રજા મળશે એમ માનીને તમે અહીંથી જશો ને, તમારી દુનિયા એની એ હશે, પરિવાર એનો એ જ હશે, પરિસ્થિતિ એની એ હશે, સંજોગો એના એ જ હશે, તમે એના એ નહીં રહી શકો. તમે ને હું આપણે પાછા આપણી દુનિયામાં ફરીશું, આપણે એના એ નહીં રહી શકીએ. ચાલશે. અને જેને ભય લાગતો હોય તો ભલે રજીસ્ટ્રેશન થઈ ગયું હોય, કેન્સલેશનની વ્યવસ્થા છે. હા, જેનું રજીસ્ટ્રેશન થઈ ગયું હોય અને એમને ભય લાગતો હોય તો જેટલા પૈસા ભર્યા હશે એની ઉપરનો વ્યાજ સાથે પૈસા પાછા આપી દઈશું, રજીસ્ટ્રેશન કેન્સલ કરવાના. ચાલશે. કારણ નહીં ચાલે. બેન અમેરિકાથી આવ્યા છે ખાસ. સ્વાધ્યાયની વાત સાંભળી અને મેલબોર્નની વેબસાઇટ ઉપરથી વિગત લીધી લગભગ, અને અમેરિકામાં વોશિંગ્ટનમાં રહેવાનારો એક આ કપલ, એને ભાવ થયો કે આવો ગ્રંથ અને આવી શિબિર ક્યાંક ઓસ્ટ્રેલિયામાં થઈ રહી છે, અને ત્યાંથી રજીસ્ટ્રેશન કરાવી અને અમેરિકાથી આ શિબિર માટે ઓગસ્ટમાં એમણે રજીસ્ટ્રેશન કરાવી દીધેલું, ઓગસ્ટમાં રજીસ્ટ્રેશન કરાવી અને આ શિબિર માટે પતિ પત્ની બંને જણા મેલબોર્ન આવ્યા. આજે શ્રદ્ધા, આજે બળ છે. અને એટલે જ કદાચ વધુ ને વધુ સમય આપણે વિનય વિજય મહારાજની પાસે બેસશું. એટલે 6 વાગે લગભગ ઉભા થઈએ તો પછી સ્ફૂર્તિથી 24 વગેરેની વ્યવસ્થા, જે લોકો પ્રતિક્રમણ વગેરે કરતા હોય તો એની વ્યવસ્થા. મેં એક વિચાર એવો રાખેલો અને અત્યારે પણ હજી કહું છું, બીજા કોઈ પણ આયોજન કે બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં આ દિવસોમાં આપણે જોક નથી આપતા. પ્રતિક્રમણ વગેરે બધી ચીજમાં એનું એક વિવેકપૂર્વક કારણ છે, આ ગ્રંથ ચિત્ત વૃત્તિઓને સાફ સુથરી કરી અને અંદર ઉત્તમ ચિત્ત ને બીજ પાડવા માટેનો આ ગ્રંથ છે. જે લોકો નિત્ય પ્રતિક્રમણ કરતા હોય એને આદરપૂર્વક ભલે કરે, પણ હું અંદરથી ઈચ્છું કે જે લોકો નિત્ય ન કરતા હોય, આનો ઊંધો અર્થ નહીં લેતા, અને આનો સવડો અર્થ પકડજો. તમે વિવેકી છો માટે જ આ હિંમત કરું છું બોલવાની. તો નિત્ય ન કરતા હોય તો આજે પ્રતિક્રમણનો વિચાર પણ આગ્રહ ન કરશો. કેમ? તો કે તમે આ લઈને ચોવિયાર કરતા હોય તો ચોવિયાર, આંબેલ કરતા હોય તો આંબેલ. હું પ્રતિક્રમણનો વિરોધી વાત નથી કરતો, ધ્યાન રાખજો તમે. પણ આ ચાર દિવસો દરમિયાનમાં ચિત્તને ખોતરી ખોતરીને અંદરથી મોહના પડેલા કણિયાઓને પ્રભુની સાક્ષીએ બાળવા છે. એક ગાથા લીધી અનિત્ય ભાવનાની, અને પછી આપણે ત્યાં સ્વાધ્યાય શબ્દ છે ને, એ સ્વાધ્યાય પાંચ પ્રકારનો કયો છે? કેટલા પ્રકારનો? પાંચ પ્રકાર. કયા પાંચ પ્રકાર? પહેલો પ્રકાર વાંચના, પછી પૃચ્છના, આની અંદર પ્રશ્નો થાય, અને સૌથી પહેલા પ્રશ્ન પોતાની જાતને થાય, મને પૂછવાની ઉતાવળ કરવા કરતા પણ જાતને થાય. એટલે બની શકે તો એકાંત પકડી લીધું, દેરાસરનું પકડ્યું, વિનયજી મહારાજનું પકડ્યું, બાજુમાં પાછળ જે સરસ મજાનો પરિસર બનાવ્યું છે એમાં જઈને બેઠા, ક્યાંક કોક સરસ મજાના કોઈ વૃક્ષની નીચે બેઠા, અને પછી પોતાની જાતને પૂછો કે હે જીવ, તને કઈ કઈ ચીજમાં નિત્યતાનો અહેસાસ થાય છે? આ યૌવન, આ પૈસા, ખરેખર? હા, સાચી વાત છે. મને બહુ અભિમાન હતું કે મારા વાળ બહુ સુંદર, મારા વાળ બહુ સુંદર. મને બહુ અભિમાન હતું કે મારા આખા ગ્રુપમાં આઈ એમ ધ હેન્ડસમ, આઈ એમ હેન્ડસમ. બધા કે તમારું ફીચર્સ બહુ સરસ, તમારા ફોટો ફીચર્સ છે. એટલી બધી સેલ્ફી લીધી, એટલી બધી સેલ્ફી લીધી કે સેલ્ફ કોણ છે તે જ ભૂલી ગયા. અને એટલા માટે આવી ક્ષણોમાં બેસીએ અને તે વખતે ખોતરતા 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 મન થાય કે વાહ. અને પછી વિનય વિજય મહારાજની પાસે રડતી આંખે વિનંતી કરશું કે હે વિનય વિજય મહારાજ, આજે સમજાયું કે જીવનનો આનંદ શામાં છે અને જીવનનું દુઃખ શામાં છે. અમે તો એમ માન્યું કે આ બધું મળ્યું એટલે આનંદ, હવે સમજાયું તમારી વાણી મળે તો આનંદ, બાકી અમારું જીવન કેવળ પાણી પાણી ને પાણી. બીજી ભાવના અશરણ ભાવના. અશરણ ભાવના એટલી મજાની ક્યારે પણ હું કઈશ, પાના નંબર ચિંતા નહીં કરો. ક્યારે પણ આપણી જાતને આપણે અસરણ છીએ, અ એટલે સેમ અર્થ છે આમાં પણ, અ એટલે નહીં, શરણ એટલે સાદી ભાષામાં કેવું હોય તો શરણ એટલે આધાર કહી શકાય ને સાહેબ. હા, આપણે અસરણ છીએ, આપણે અસહાય છીએ, આપણે લાચાર છીએ. ક્યારેક પત્ની અને બાળકોને લઈને ગાર્ડનમાં નીકળ્યા હોઈએ. નીતિનભાઈ, તમે પેલું વાત બોલેલા ઘરે કે દીકરીએ કીધું કે આ જોઈએ છે, અને તે વખતે નાની કે મોટી દીકરીને તમે પહેલું કોણ, નાની દીકરી, પહેલા મોટી દીકરી, મોટી દીકરીએ જ્યારે આ દેશની અંદર કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગયા હશો અને ત્યારે કહ્યું કે પપ્પા આ જોઈએ છે, અને તે વખતે તમે શબ્દો કીધેલા કે બેટા આવતા પગારે. એક વાત પૂછું નીતિનભાઈ, તમે જ્યારે એ બોલ્યા કે આવતા પગારે, ત્યારે અંદરથી તમે હલી ગયા હશો એક પિતા તરીકે? દીકરીને ગમતું કોઈક રમકડું કે ગમતી કોઈ વસ્તુ ન આપી શકવાની તમને લાચારીનો અહેસાસ થયો હશે. દીકરી સમજદાર, એટલે બીજી વખત નાની દીકરીએ જયારે કહ્યું ત્યારે મોટી દીકરીએ જ કહ્યું કે પપ્પાનો બીજો પગાર આવશે. ત્યારે સંસારમાં આવી લાચારી હોય એને હજી સમજી શકાય, પણ વિનય વિજય મહારાજ એમ કે છે કે આ તો કઈ નથી, આ તો આજે રૂપિયા આવ્યા તો પેલું ઢંકાઈ ગયું, દીકરીને એક જોયું તેની જગ્યાએ ચાર અપાવી દીધું. આ લાચારી પણ ક્ષણિક હતી, ક્ષણિક હતી, કામ ચલાવ હતી, કાયમ માટે નહોતી. તમે આ દેશમાં આવ્યા છો ભણવા માટે આવ્યા, મોટા ભાગના આ સ્મિચ્છા ભણ્યા તરત આઈટી કે કોઈ જોબ માટે આવ્યા, ઘર ઊભું કરવાનું હતું. કદાચ અમદાવાદમાં, સુરતમાં, બરોડામાં, મુંબઈમાં બધું જ હતું, પણ તમને એક ઈચ્છા થઈ કે મારે મારા પગ પર, મારા ભણતરના જોરે મારે એક મારું ઘર બનાવવું છે. તમે આવ્યા હશો એ ડગલે ને પગલે નાની મોટી મૂંઝવણમાં તમે અવરનવર લાચારીનો અનુભવ કર્યો હશે કે નહીં કર્યો હશે ને? ક્યારેક પૈસા સંબંધી, ક્યારેક ભોજન સંબંધી, ક્યારેક હૂંફ સંબંધી. એકલા બેઠા હશો રૂમમાં, કોઈ કેમ છો પૂછનાર નહીં હોય, તમને ત્રણ તાવ આવ્યો હોય અને તમને યાદ આવે કે દેશમાં હતા ત્યારે તો એક તાવ આવે તો પપ્પા ડોક્ટરને બોલાવી લાવે, આનું આ કરી લાવે, આ કરી લાવે. અહીં તો હું એકલો બેઠો છું, કોને કહું? રહેવા દો ને, અત્યારે બધા જોબ પર હશે, કોઈને હેરાન નથી કરવા, કાલે પછી અથવા સાંજે વાત કરીશ. આવી બધી લાચારી તમે નાની નાની, તમે કે મેં ઘણી વાર અનુભવી હશે, અને તે વખતે શું ફીલ થયું હશે? સર્ટેન મોમેન્ટે તો એમ થતું હશે કે ધરતી મારગ આપે તો સમાઈ જઈએ, ઉભા ન રહીએ. થાય કે ના થાય? હા, વિનયજી મહારાજ એમ કહે છે આ લાચારી તો કઈ નથી, આનાથી મોટી લાચારી જ્યારે જીવનમાં ખબર પડી જશે. તમે ચિત્ર જોશો તો પાના નંબર 13 પર એક ચિત્ર છે, અને એ ચિત્ર એમ કે છે કદાચ પુણ્યના યોગે આ સંસારમાં તો બધું જ મળી પણ ગયું, કદાચ એમાં પણ અધૂરપ રહેવા નહીં, પણ માની લો કે ચાલો પુણ્ય સારું છે, શરીર સારું રહ્યું, નખમાં રોગ ન રહ્યો, પુત્ર સારા, પુત્રી સારી, પૈસો આવ્યો, સત્તા આવી, ચાલો એક વખત સ્વીકારી લો. અને જ્યારે બધું ઠરીઠામ થઈને બેઠું હશે ને, સુરતની અંદર એક ભાઈ મળેલા, તમારામાંથી જેને સુરતનું જિયોગ્રાફિકલ ખબર હોય તો ભાગળ છે, ભાગળ, હા ખ્યાલ છે, અને એમાં મોહનની મીઠાઈ એની દુકાન છે. એ ભાઈએ વાત કરેલી, મિલમાં નોકરી કરે, રોજ એ મીઠાઈની દુકાન અગાડી ઉભા રહી, પણ 500 ગ્રામ મીઠાઈ લઈ જઈ શકે ઘરે એવી હાલત નહીં રોજ. અને નક્કી કરેલું, જ્યારે જ્યારે પગાર સારો થશે એટલે પહેલી મીઠાઈ લઈ શકતી. પણ કર્મની વિચિત્રતા કહું, જે દિવસે બઢતી થઈ, પગાર વધ્યો અથવા તો નોકરી બીજી સારી મળી, એના હરખના અતિરેકમાં તબિયત બગડી, ચેક કરાવ્યું, હેવી ડાયાબિટીસ આવ્યો, મીઠાઈનો ટુકડો ખાઈ શક્યા નહીં. આ બી નાની છે. વિનય વિજય મહારાજ અહીં એમ કે છે કે જીવનમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારનો અહંકાર આવે, પછી એ સત્તાનો હોય, રૂપનો હોય, પૈસાનો હોય, બુદ્ધિનો હોય, કોઈ પણ પ્રકારનો, તે વખતે આ અશરણ ભાવનાનો એક ક્ષણનો વિચાર આપણા અહમને સૂરજની સામે મૂકેલા બરફના ટુકડાની જેમ ઓગાળી નાખશે. બરફનો ટુકડો સૂર્યની સામે હોય અને મિનિટોની અંદર, મિનિટ પણ વધારે શબ્દ છે, સેકન્ડોમાં એ પીગળવા માંડે, એવી રીતે જ્યારે ખબર પડશે કે આપણે અસરણ છીએ અને એ અસરણતાનું સૌથી મોટું ચિત્ર એ મૃત્યુ છે. પ્રભુની એક વાત બહુ મજાની છે, મૃત્યુ એને ભયાવહ નથી કહ્યું, એને અમંગળ નથી કહ્યું. પ્રભુનું શાસન તો જન્મને અમંગળ કહે છે. કેમ? તો કે જેણે જન્મ લીધો એને માટે મૃત્યુ અવશ્ય છે. જો જન્મ જ ન લેવાની કળા આવડી જાય તો એને મૃત્યુ કોઈ દી કરી શકતું જ નથી. તો જન્મ જ ન લેવો હોય, આપણે તો સમજ્યા નહીં એટલે જન્મ દિવસે ઉજવણી કરીએ, અને ઉજવણીમાં પણ પાછી ખબર ન પડે એટલે પ્રગટેલા દીવાને હાથે કરીને બુજાવી નાખીએ. હા, જે દિવસે આપણો જીવન દીપ પ્રગટ્યો એ દિવસે એટલા દીપ પ્રગટાવવા કે એટલી મીણબત્તી બુજાવીને આપણા અસ્તિત્વને સમાવવાની કોશિશ કરવી ખબર જ નથી. હા, જન્મદિવસની ઉજવણી, પહેલા તો જન્મદિવસની ઉજવણી કરવી કે નહીં એ જુદો પ્રશ્ન થયો, પણ કરવી જ છે તો સમ્યક કેમ ન કરવી? કેમ તે દિવસે એ 5 વર્ષનો બાળક થાય તો 5 દીવા પ્રગટાવીએ, અને 5 દીવા પ્રગટાવીને ભગવાનને વિનંતી કરી કે હે ભગવાન, અનેક જન્મો જ્યાં સમાપ્ત થાય એવો જન્મ, મનુષ્ય જન્મ અમને મળ્યો છે એ માટે અમે કૃતજ્ઞ ભાવે આ દિવસને પ્રણામ કરીએ છીએ. હા, કરવો હોય તો સમ્યક આ અર્થ કરી શકાય ને, પણ આપણે તો ન સમજ્યા એટલે તે દિવસે હોય તે બુજાવી દઈએ. કર્મસત્તા એમ કહે છે કે જન્મ જ ન લઈએ. તો કે જન્મ કેમ લઈએ છે? તો કે રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ દ્વેષ એટલા બધા કરીએ છે કે જેના કારણે નવા નવા જન્મનું ખાતર તૈયાર કરીએ છે. જો ખબર પડી જાય જીવનમાં કે વહી જવું જુદી વાત છે અને અટકી જવું જુદી વાત છે, તો બસ મારે વહી જવું છે, અટકવું નથી, આવો અહેસાસ થાય એ માટે અસરણ ભાવના છે. આ જે ચિત્ર છે ને એ ક્યારેક આ રીતે જોઈશું, આ જે માણસ દેખાય છે ત્યાં આપણો ફોટો મૂકી જોવાનો, અને તે વખતે આપણો ફોટો મૂકીને વિચારવાનું કે ગમે તેટલા પૈસા હશે, ગમે તેટલી બુદ્ધિ હશે, ગમે તેટલા બધા લોકો વાહ 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 કરતા હશે, પણ જે ક્ષણે કાળ ટપકશે તે વખતે હું લાચાર અને અસહાય બની અને એની સાથે ચાલ્યો જઈશ, સાનું ગુમાન કરવાનું, સાનું ગુમાન કરવાનું. કબીરજીનું પદ છે, ખબર છે?
સમજ સમજ મન મેરા રે, યે પિંજર નહીં તેરા, હંસા રાજા યે પિંજર નહીં તેરા, મિટ્ટી ચુન ચુન મહેલ બનાયા, મૂરખ કહે ઘર મેરા, ઘર નહીં તેરા, ઘર નહીં મેરા, યે તો ચિડિયા રેન બસરા રે, યે પિંજર નહીં તેરા, નહીં તેરા, હે હંસા રાજા, યે પિંજર નહીં તેરા. ભાઈ ભગિની કુટુંબ કબીલા, સાથ ન કોઈ તેરા, કહત કબીર
सुनो भाई साधु, ये तो चलना सांझ सवेरा रे, ये पिंजरे नहीं तेरा, नहीं तेरा, नहीं तेरा हंसा राजा, ये पिंजर नहीं तेरा। આના ઉપર આનંદગંજી મહારાજ નું બહુ અદભુત પદ, જેને અંદર થી આનંદ આવતો હોય, અંજલિ જલ જું આયુ ઘટત હે દેત પહોરિયા ધરિય બાઉરે, ક્યાં સોવે ઉઠ જાગ બાઉરે, ક્યાં સોવે ઉઠ જાગ બાઉરે, અંજલિ જલ જુઓ આયુ ઘટત હે, અંજલિ
જયુ આયુ ઘટત હે,
હાથમાં હાથમાં પાણી ભરીએ તો દસે દસ આંગળીઓ માંથી કેવું ઝડપથી વહી જાય, એનાથી વધારે ઝડપથી આયુષ્ય પૂરું થઈ રહ્યું છે। અંજલિ જલ જું આયુ ઘટત હે, અંજલિ
આયુ ઘટત હે,
બહોત ધરિયા બાઉરે, ક્યાં સોવે ઉઠ જાગ બાઉરે, ક્યાં સોવે ઉઠ જાગ, નંબર 20 ઉપર અસરણ ભાવનાના મંગળ શ્લોકો છે। ત્યારે આ ભાવનાના પ્રારંભમાં વિનયજી મહારાજ એક આપણને ઈશારો આપે છે, શરણનો અર્થ ઘર એવો પણ કર્યો છે। માણસ ગમે તેટલો આપત્તિમાં હોય, બટ વન્સ હી ફીલ કે આઈ એમ એટ હોમ, તો એ સિક્યોરિટીનું ફીલ કરે। હા, વિનયજી મહારાજ એમ કહે છે કે ધર્મ સિવાય તારું સાચું ઘર એક પણ નથી, ધર્મ ભગવાનની વાણી સિવાય આ સંસારમાં કાયમ માટે તને આધાર આપે એવું કાંઈ નથી। જે પત્ની ખૂબ ખૂબ ચાહ્યા હતા આપણે, જે બાળકોને આપણે ખૂબ ચાહ્યા, એ જ બાળક મોટા આપણે થઈશું ને પછી કદાચ એવું પણ કહેશે, બહુ અવાજ ન કરો, હવે અહીંયા બેસી રહો, આ તો મને ખબર પડે તમને ખબર ન પડે। અને તે વખતે ખબર શું ન પડે એનો અહેસાસ એ લાચારી, અહીં વિનયજી મહારાજ એમ કહે છે કે જે લોકો ચક્રવર્તી હતા, જે લોકો સટખંડ જીત્યા, વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલે એક ઘટના બહુ ગજબ લખી છે કે 6 ખંડ જીતીને ભરત ચક્રવર્તી કોટીશિલા ઉપર ગયા। ભરત ચક્રવર્તી એટલે કોના પુત્ર? કોના પુત્ર? ભગવાન ઋષભદેવ, એમના પહેલા પુત્ર, પહેલા ચક્રવર્તી, 60,000 વર્ષ યુદ્ધ કર્યા. કેટલા વર્ષ? 60,000 વર્ષ યુદ્ધ કરીને સઠખંડ જીત્યા, અને સઠખંડ ના ચક્રવર્તી બન્યા પછી એક આચાર ગણો, એક વ્યવસ્થા ગણો, જેમ અહીં રજીસ્ટ્રેશન કરાવ્યું ને, ઇટ્સ પાર્ટ ઓફ ધ સિસ્ટમ. એમ ચક્રવર્તી ના રજીસ્ટ્રેશન ની એક વ્યવસ્થા છે કે કોટી શિલામાં જઈને પોતાનું નામ લખવું. ભરત ચક્રવર્તી ત્યાં પહોંચ્યા અને શાસ્ત્રો સાક્ષી પૂરે છે, વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે કે આખી કોટી શિલા ભૂતકાળમાં થયેલા અસંખ્ય ચક્રવર્તીઓના નામથી ભરેલી હતી. પોતાનું નામ લખવા જેટલી જગ્યા નથી. અને તે વખતે અટકી ગયા, અને અટકી ગયા પછી તે વખતે ઇન્દ્ર બાજુમાં ઉભા છે, અને ઇન્દ્ર એમ કે છે કે તમારી પાસે દંડ રત્ન, એટલે આપણી ભાષામાં ઇરેઝર, ઇરેઝર આવે ને રબર, તો કે આ દંડ રત્ન છે, એ દંડ રત્ન થી કોકનું નામ ભૂસો તો તમારું નામ લખાય. અને તે વખતે ચક્રવર્તી ભરતની આંખમાંથી દડ 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 આંસુ જાય છે કે જે ચક્રવર્તી બનવા માટે 60,000 વર્ષ સુધી આટલા ભયંકર યુદ્ધો કર્યા, એ ચક્રવર્તીનું નામ લખવા જેટલી પણ પ્રકૃતિમાં જગ્યા નથી. અને તે વખતે વસંતભાઈએ ઉલ્લેખ કર્યો છે કે પ્રાય ચક્રવર્તી એકવાર જીવનમાં રડે છે જો સમ્યક દર્શન પામેલા હોય તો, કે ચક્ર કોટી શિલા પર નામ લખતી વખતે, કોટી શિલા પર નામ લખતી વખતે જે રડે કે આના માટે, આ નામ માટે આટલા યુદ્ધ કરે. અને સીધી વાત કહું, વધુમાં વધુ 324 તીર્થંકરના નામ પણ યાદ રહે, અતીત, અનાગત અને વર્તમાન 2-24 પહેલાના થયેલા તીર્થંકરનું પણ સ્મરણ આ પ્રકૃતિમાં શક્ય નથી બનતું. તો મારા નામ, મારી કીર્તિ અને મારી પ્રતિષ્ઠા હું કઈ રીતે કરીશ? અને એટલે એ મંગલ શ્લોક આપણે સાથે ગાન કરીએ. શાર્દુલ વિક્રીત છંદ જ છે.
ये सटखंड मही मही न तरसा, ये सटखंड मही मही न तरसा, निर्जित्य व्राजी रे, निर्जित्य व्राजी रे, ये च स्वर्ग भुजो भुजोर्जित मदा, ये च स्वर्ग भुजो भुजोर्जित मदा, मे दुर्मुदा मे दुरा, मे दुर्मदा मे दुरा, तेपि क्रूर कृतांत वक्त्र કૃતાંત વત્ર દની, નિર્દલ્યમાનાહઠા, તત્રાણા શરણાયા દશ દિશ, દત્રાણાય શરણાય હા દશ દિશ, પ્રેક્ષંત દીનાનના, પ્રેક્ષંત દીનાનહ.
ગુજરાતી બધા સાથે,
જે ષટખંડ ધરા કરી વિજયને, આ ભૂમિકમ જેઓ સ્વર્ગ સુખે વસે મદધરી, સિંહાસને માલતા, તેઓ
सौ अतिथि थया यमतना रोता पराने खरे जोता दीन मुखे दिशा प्रति कहे रक्षो मने को अरे जंतु आशरणहीन अरे रे त्या सुधी मद विलास करे छे ने गणाय गुण गौरवशाली ज्या सुधी न यम नेत्र पड़े छे बलात्कारे
सिखरिणी सिखरिणी छने
बलात्कारे प्राणी विकल नहीं ए पण नहीं शिखरिणी छंद बलात्कारे प्राणी विकल बन नहीं बलात्कारे प्राणी विकल बनतो या अमवसे प्रतापी तेजस्वी उदित पण अस्ता चल धशे श्रमे हारे जारे शिथिल बनतो पुष्ट तन आ करे यत्नो त्यारे स्वजन जन सौ द्रव्य हरवा
असरण भावना एनी मूल गाथा एनो चंद्र कौश राग छे। हवे पछीना सांजना स्वाध्यायना त्रीजा चरण मा असरण भावना अने अन्य भावना एक बात तमने कही दो मुनिम बने ने एने पगार मळे अने सेठ बने ने एने प्रॉफिट मळे अर्थ समझायो के नहीं समझायो पाछो कही दो एकाउंटंट होय ने एने शू मळे पगार अने ऑनर होय एने शू मळे प्रॉफिट तो बेमा फरक शू जे आवक जावक नो हिसाब राखे एकाउंटंट अने जे आवक केम थाय ने जावक केम अटके एवो विचार करे एवो ऑनर जे अहीं बेसीने एक हिसाब कर्या करशे आटला जणाव्या आटली गाथा थई आटली भावना थई आटलू थयू आम थयू एकाउंटंट समझायु के आगळनु कहूं नहीं अने जे जे भावना गवाई अहींथी उभा थया भोजन लीधु भले अभ्यास नथी पर प्रयोग करजो सांत सुधारस सिवाय कोईसनी साथे बीजा विषयनी वात करवी नहीं करवी ज होय तो सानी वात करवानी सांत सुधारसनी કોઈ બે સાથે ઉભા છો ને વાત શરૂ કરે કોઈ કે મેલબોર્નની વેધર આમ એટલે તરત જ અંદરની વેધરમાં ચાલ્યા જવાનું કાં તો છૂટા પડી જવાનું કાં તો કહેવાનું જરાક કામ છે અને આવી માયા કરો તો પણ દોષ ન લાગે કારણ માયાનો હેતુ શુદ્ધ છે કોઈને સમજાવવા એવું ન હોય કારણ કે માઇક પર તો બધાને કહી દઉં સ્ટેજ ઉતર્યા પછી હું કોઈને કહી ન કહું એટલે તે વખતે માયા કરવી પડે તો કરજો પણ એ કરવાથી આપણા બધાનો આત્મા આવા પવિત્ર વચનમાં સ્થિર બનશે બરાબર સાંજે કેટલા વાગે 7:30 સાત વાગે પ્રભુજીની આરતી અને 7:30 વાગે ફરી પાછા આપણે બધા જગ્યા પર ઉભા થઈ જઈએ પેલી વીર વિજય મહારાજ વાળી સ્નાત્રની પંક્તિ છે ને નીતિનભાઈ એ બધા સાથે પ્રારંભ અને સમાપનમાં સાથે ગાન કરશું એના મંગલ સ્વરૂપે.
સરસ શાંતિ સુધા રસ સાગરમ શુચિતરમ ગુણરત્નમહાકરમ ભવિક પંકજ બોધ દિવાકરમ પ્રતિદિનમ પ્રણમામિ જિનેશ્વરમ.
હોલમાંથી છૂટા પડીએ ત્યારે આ જે રાગ આવ્યા છે એમાંનો કોઈ પણ એક રાગ 5-7 મિનિટ 3-4 મિનિટ અહીંયા ઘૂંટાશે, ગિરિરાજભાઈ, રાજુભાઈ, શશાંકભાઈ, જે રાગો આપણે ઘૂંટ્યા છે એમાંનો એકાદ રાગ ભૈરવ અથવા આશાવરી એનો સૂર છોડશે જેથી અંદર સ્થિર થવામાં એ સહાયક બને. નીકળતી વખતે સાંભળતા જવાનું, 3-4 મિનિટ આ ધારા ચાલશે.
ચિદાનંદ આત્મા રમતા તમ શાંત સુધા રસ પામે શાંત સુધા રસ શાંત સુધા રસ નિત્ય ચિદાનંદ આત્મ રમતા રે નિસધા ધ ધ ધ ધ ધ નિમમ મમ પવમ અવવમ અવવમ અવ દ દ દ દ રે ધ ધને ને ધને ને ધને ધસા સા ની સા ધા ની ની ધને સા સા ની ની સા ની સા સા ની સા રે સા ની ધ મ બ મ મ બ બ બ મ બ મ બ દ દ ધને ર દ ને સા નિત્ય ચિદાનંદ નિત્ય ચિદાનંદ આત્મ રમતા શાંત સુધા રસ પામે સમરસ નો વિનયો સેવ કરતા સદગુણ મો સબ જામે મોહ મા કે મમુ જાય ચેતન મોહ મા કે મમુ